ज्ञान की प्राप्ति है, मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र से ज्ञान मात्र से हूँ। शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे, आ जागृति नु नाम धर्म छे। देह नी प्रत्येक क्रिया ना काले अने विकल्पो ना वहता प्रवाह ना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व। आ देहनी कोई पण क्रिया मा के विकल्पोना वहता प्रवाह मा क्याय मळ्यु नथी घड्यु नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। ज्ञान नो जे निरंतर प्रवाह वही रह्यो छे, अनादि अनंत एवो आत्मानु ज्ञान निरंतर धारा प्रवाह थी वही रह्यो छे। चंचल चित्त ने विकल्पोना तरंगोना लीधे ए चैतन्य नो जे ज्ञान नो जे प्रवाह छे ए प्रवाह के जे नजर मां आवतो नथी एवो जे आ ज्ञान नो सहज वहतो प्रवाह जाणवो 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 आ निरंतर जे आत्माना ज्ञान नो निरंतर परिणमन थई रह्यो छे अने सहज छे एमा कोई तरंगो नथी एटला माटे ज्ञानीओए ज्ञान ने धारा कही छे અને વિકલ્પો ને તરંગ કયા છે જે એક રૂપ સહજ રૂપે પરિણમે છે એ ધારા છે જ્ઞાન એ ધારા છે અને કશાયના જે ભાવો છે જે વિકલ્પો છે એ વિકલ્પો એ તરંગો છે અને તરંગોથી આ જ્ઞાનની નિરંતર વહેતી એ ધારા જ્ઞાની એને સ્વતંત્ર જાણે છે જુદી જાણે છે અને એના બળે તે વિકલ્પોના તરંગોના કાળે જ્ઞાનીને આ જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ જે આ ધારા વહી રહી છે હું ચૈતન્ય તત્વ ચૈતન્ય માત્ર છે। ज्ञान नो जे आ निरंतर प्रवाह वही रह्यो छे जे दरेक जीवो ने आ प्रवाह निरंतर वही रह्यो छे અને એનાથી કોઈ ફરક પડતો નથી કે જ્ઞાનના પ્રવાહમાં જ્ઞાનના જાણવારૂપ પરિણમનમાં એ પરિણમનનો વિષય કોણ બની રહ્યું છે. જે જીવનું જીવન છે એના પ્રવાહથી છે આ પ્રવાહ નિરંતર વહી રહ્યો છે. એક દર્પણ છે જે દર્પણમાં એક પદાર્થ પ્રતિબિંબિત થઈ રહ્યો છે. બીજું દર્પણ એવું છે કે જે દર્પણમાં 100 પદાર્થો પ્રતિબિંબિત થઈ રહ્યા છે. પણ એક પદાર્થના પ્રતિબિંબિત થવાના લીધે કે 100 પદાર્થોના પ્રતિબિંબિત થવાને લીધે આ બંને દર્પણનો જે સ્વભાવ અને બંને દર્પણની જે સ્વચ્છતા એ સ્વચ્છતાને કોઈ અસર થતી નથી. નિગોદના જીવનું જ્ઞાનનું પરિણમન એવું થાય છે કે અક્ષરનો અનંતમો ભાગ એના જ્ઞાનમાં જણાય છે. કેવળીનું જ્ઞાનનું પરિણમન એવું થઈ રહ્યું છે કે લોકાલોકના ત્રિકાળવર્તી જ્ઞેયો એ જ્ઞાનમાં જણાઈ રહ્યા છે. પણ જે જણાઈ રહ્યું છે એ ત્યાં છે અને જાણવા વાળું તત્વ એ અહીંયા છે. અને એ જ દ્રષ્ટિએ કે જે સિદ્ધ પરમાત્મા જે લોકાલોકને જાણે છે પણ અહીંયા જાણવું એક પ્રવાહ જે અહીંયા વહે છે અને લોકાલોકથી કઈ સંબંધ નથી. અને અક્ષરનો અનંતમો ભાગ જે અહીંયા જણાઈ રહ્યો છે એ જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. એ જ્ઞાનના પ્રવાહને અક્ષરના અનંતમાં ભાગથી કોઈ મતલબ નથી. આવું જે જ્ઞાનનું નિરંતર વહેતું એવું જે આ પ્રવાહ જે પ્રત્યેક આત્મામાં નિરંતર આ પ્રવાહ વહી રહ્યો છે. ચાલતા ફરતા ઉડતા બેસતા નિરંતર, એટલું જ નહીં જાગતા અને ઊંઘતા પણ આ જ્ઞાનનો પ્રવાહ વહી રહ્યો છે. અને એટલા માટે જ સવારે ઉઠીને આપણે કહીએ છીએ કે આજે રાત્રે મને સપનું આવ્યું હતું. એ સપનાને જે જાણનાર છે એ રાત્રે હાજર હતો જેણે જાણ્યું છે કે રાત્રે સપનું ચાલતું હતું. અને સપનામાં મેં જે દેખ્યું એ બધું તે જ્ઞાનમાં જણાઈ રહ્યું છે કે આજે મને આ સપનું આવ્યું હતું. અને જ્યારે આપણે સવારે ઉઠીને કહીએ છીએ કે આજે મને રાત્રે કોઈ સપનું નહોતું આવ્યું, એ સપનું નહોતું આવ્યું એ પણ જાણનારો ત્યાં હાજર છે જેણે જાણ્યું છે કે આજે રાત્રે કોઈ સપનું નથી આવ્યું. સપનું આવે ત્યારે પણ જાણનારો હાજર છે અને સપનું નથી આવતું એ નથી આવ્યું એને જાણનારો પણ હાજર છે. એટલે તો સવારે ખબર પડે છે કે આજે રાત્રે કોઈ સપનું નથી આવ્યું. એ જે જ્ઞાનનો પ્રવાહ છે આ નિરંતર વહી રહ્યો છે. બેહોશીના કારણે અજ્ઞાનીઓને આ પ્રવાહ તરફ ધ્યાન જતું જ નથી. પરમ કૃપાળુ દેવ અહીંયા અમૂલ્ય તત્વ વિચારમાં જે ચોથા પદ પર આપણી ચર્ચા પ્રારંભ થઈ રહી છે, આ જે પ્રવાહરૂપ જે જ્ઞાન છે એ જ્ઞાનના પ્રવાહમાં જ એક ધ્રુવ ટકી રહેનાર ચૈતન્ય તત્વ છે કે જેની નિર્વિકલ્પ અનુભૂતિ કેવા પ્રકારે જ્ઞાનીઓને થાય છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. ભલે સત્ય છે કે એના ઉપર ચર્ચા નહીં થઈ શકે, પણ એટલું જરૂર કહી શકાશે કે અનાદિથી આ અનુભૂતિ કયા કયા કારણોથી નથી થઈ. થવી એ સહજ છે, એ સહજ એવા પ્રકારે સહજ છે જેવી રીતે એ ઘડો કૂવામાં પડ્યો અને સહજ એ ઘડાને કૂવામાં જવાનું થયું, એને કોઈ પકડીને મોકલ્યો નહીં. જ્યારે આપણો ઉપયોગ આ પર્યાય એ સ્વરૂપ તરફ ઘડે છે એને લઈ જવા માટે કઈ કરવાની જરૂર નથી, એ સહજ ઘડે છે. પણ એ દશા સુધી પહોંચેલા જ્ઞાનીઓ કે જે જ્ઞાનીઓને આ દશા સહેજે આવી છે, પાણી છે એ પાણી નીચેથી ઉપર મોટરથી મૂકીને ઉપર લઈ ગયા ટાંકી સુધી, એના માટે મોટરની જરૂર છે. પણ ઉપરથી પાણી નીચે પડે એના માટે કોઈ કોઈની જરૂર નહીં. પાણીનો સ્વભાવ છે કે નીચે તરફ જવું. ઉપયોગ પર તરફ જાય છે એમાં કોઈ ને કોઈ પર નિમિત્ત ની જરૂર છે, કર્મ ના ઉદય ના નિમિત્ત ની જરૂર છે કે જેના કર્મ ના ઉદય ના નિમિત્તે ઉપયોગ પર તરફ ભટકે. પણ જાગૃતિ રહી કે પર તરફ ઉપયોગ જે ભટકે છે એમાં પર ની જરૂર છે, પણ સ્વરૂપમાં ઉપયોગ ઢળે એના માટે કોઈ કર્મ ના ઉદય ની કોઈ કર્મ ની કોઈ પર ની જરૂર નથી. કારણ કે અનુભૂતિ એ સ્વતંત્ર છે, સ્વાધીન છે, પરાધીન નથી, કોઈના ઉપર આધીન નથી. અને ખરેખર જો સૂક્ષ્મ દ્રષ્ટિએ દેખવામાં આવે તો પરમાં ઉપયોગ ભટકે છે એવું અજ્ઞાનીઓ માટે કહેવામાં આવે છે, ખરેખર એમ પણ નથી. ઉપયોગ ક્યારેય પણ ભટકતો નથી, એ ભટકતો ઉપયોગ પણ ભટકતો નથી, એ પોતે પોતાનામાં સ્થિર છે. આંખ જે છે એ આંખ સમુદ્રમાં ભટકી રહી છે. તમારી આંખ સમુદ્રમાં ભટકી રહી છે, તમારી આંખ ક્યાં ભટકી રહી છે? આંખોને ભટકાવો નહીં. જ્યારે એમ કહેવામાં આવે કે તમારી આંખ સમુદ્રમાં ભટકી રહી છે ત્યારે પણ આંખ સમુદ્રમાં નથી ભટકતી. કારણ કે જો ત્યારે આંખ સમુદ્રમાં ભટકે તો આંખ એ સમુદ્ર જેવી થઈ જાય, સમુદ્રમય થઈ જાય. એ આંખ પોતે ભીની થઈ જાય, જેવું દરિયાનું પાણી છે એવી પાણી પાણી થઈ જાય. પણ આંખને કઈ થતું નથી એટલે આંખ સમુદ્રમાં ભટકીને પણ સમુદ્રમાં નથી ભટકી. કારણ કે આંખ શરીરનું અંગ છે ને શરીરનું અંગ શરીરમાં જ રહે છે, એ શરીરની બહાર નીકળતું જ નથી. કારણ કે શરીરનું અંગ શરીરને છોડીને દરિયામાં કેવી રીતે જાય? જયારે આપણે કહીએ છીએ કે ઉપયોગ પર પદાર્થોમાં ભટકે છે ત્યારે પર પદાર્થમાં ઉપયોગ ખરેખર ભટક્યો જ નથી. કારણ કે આ ટેબલ, ખુરશી, આ શરીર, આ બધા બહારના સંયોગો, એમાં ઉપયોગ ભટકી રહ્યો છે. જો ઉપયોગ એમાં ભટકવા ગયો હોત તો ઉપયોગ એ જ મય થઈ ગયો હોત. જેમ આંખ પાણી પાણી થઈ ગયું હોત તો ઉપયોગ આ જળમાં જો જતો રહ્યો હોત, શરીરમાં જતો રહ્યો હોત, તો ઉપયોગ પોતે જળ બની ગયો હોત. ઉપયોગ પોતે અચેતન થઈ ગયો હોત, એ પોતે જ પૂદગલ થઈ ગયો હોત. અને જો ઉપયોગ પૂદગલ થઈ ગયો હોત તો જે આ બધું જણાઈ રહ્યું છે કોને જણાઈ રહ્યું છે? એનો અર્થ એ છે કે ઉપયોગ ક્યારેય પણ પરમાં ભટકતો નથી, કે ભટકીને પણ ભટકતો નથી. કારણ કે પોતાના ચૈતન્યની નિશ્ચિતતાને એ એક ક્ષણ માટે, એક સમય માટે છોડતો નથી. એનો નિરંતર જે આ પ્રવાહ વહી રહ્યો છે, રાત્રે એક દીપક મેં અહીંયા પ્રગટાવ્યો અને સવારના મેં ઉઠીને જોયું તો એ દીપક પ્રગટી રહ્યો હતો. કે સવારના દીપક પ્રગટતો દેખ્યો એ જ બતાવે છે કે આખી રાત એ દીપક પ્રગટેલો રહ્યો હતો. અત્યારે જે અહીંયા જાણવું 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 જે નિરંતર થઈ રહ્યું છે એ વાતને બતાવે છે કે અનાદિથી એક સમય માટે આ જાણવાનું કાર્ય રોકાયું નથી. અત્યારે આ પ્રગટ છે એ બતાવે છે કે આખી રાત ચાલ્યું હતું, એના પહેલા પણ ચાલ્યું હતું, અનાદિથી કાર્ય ચાલી રહ્યું છે જાણવાનું. રાત્રે જે ઘડિયાળને મેં ચાલુ દેખી છે ને સવારે ઉઠીને હું એ ઘડિયાળને ચાલુ દેખું છું, એ બતાવે છે કે ઘડિયાળના કાંટા આખી રાત ફર્યા હતા. આજે નિરંતર જે જ્ઞાનનો જે પ્રવાહ વહી રહ્યો છે, આ ચૈતન્યની જે નિત્યતા, આ ચૈતન્યનું જે ચૈતન્ય પણ આ સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે. જ્ઞાન નિરંતર જાણવાનું કાર્ય કરે છે, પણ ક્યારે એમ નથી કહેવાતું કે જ્ઞાન જાણે છે. જાણનારું જ્ઞાન હોવા છતાંય જ્ઞાન નથી જાણતું, જાણનારું જ્ઞાન હોવા છતાંય આત્મા જાણે છે. જ્ઞાન એક ગુણ છે અને આત્મા એ દ્રવ્ય છે, પણ ભલે જ્ઞાનનું કાર્ય જે છે એ જાણવાનું પણ આત્મા જાણે છે. અનંત ગુણો છે આત્મામાં. જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રદ્ધા અનંત ગુણો છે. એમાં જ્ઞાનનું કાર્ય જાણવાનું છે, શ્રદ્ધાનું માનવાનું છે, ચારિત્રનું સ્થિર થવાનું છે, દરેકના પોતપોતાના કાર્ય છે. જ્ઞાનનું કાર્ય જાણવાનું છે અને આત્મા એકલો જ્ઞાન ગુણ નથી, આત્મામાં તો અનંત ગુણો છે. અને અનંત ગુણો હોવા છતાંય કે એમ કેમ કહેવામાં આવે છે કે આત્મા જાણે છે, કારણ કે આત્મામાં તો અનંતે અનંત ગુણ છે. એકલો જ્ઞાન ગુણ નું જ કાર્ય જે છે એ જાણવાનું છે, આ બાકીના ગુણો નું કાર્ય જાણવાનું નથી. અને આત્મા અનંત ગુણો નો પિંડ છે, પણ આત્મા જાણે છે એમ કહેવાય છે. જ્ઞાન જાણે છે પણ એમ નથી કહેવાતું કે જ્ઞાન જાણે છે, એમ કહેવાય છે આત્મા જાણે છે. કારણ કે જ્ઞાન એક એવું આત્માનું કાર્ય છે કે જે જ્ઞાન એ નિરંતર જાણવા 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 રૂપે કાર્ય કરે છે, પણ એની અંદર એક સૂક્ષ્મ રહસ્ય છે. જેમ રમેશભાઈની આંખ છે, એ રમેશભાઈની આંખ મને દેખી રહી છે. દેખવાનું જે કાર્ય કરે છે એ કાન નથી કરતા, એ નાક નથી કરતું, એ આંખ કરી રહી છે. આંખ દેખવાનું કામ કરી રહી છે, બાકીના અંગો દેખવાનું કામ નથી કરતા. પણ ક્યારેય આપણે એમ નથી કહેતા કે રમેશભાઈની આંખે મને રસ્તા પર જોયો હતો, એમ કહીએ છીએ રમેશભાઈએ મને જોયો હતો. રમેશભાઈ તો આખું શરીર છે, પણ દેખવાનું કાર્ય આંખ કરે છે. આંખ ભલે દેખવાનું કામ કરે, પણ આખા શરીર જે રમેશભાઈએ મને દેખ્યો હતો. એનું કારણ એ છે કે રમેશભાઈની જે આંખ છે, રમેશભાઈની આંખ રમેશભાઈના શરીરથી અલગ થઈને એકલી ટેબલ પર પડી હોય અને મને દેખતી હોય તો હું એમ કહું કે રમેશભાઈની આંખે મને દેખ્યો. પણ એ આંખ રમેશભાઈના શરીર સાથે રહીને મને દેખે છે, ત્યારે એ દેખવાનું કાર્ય થાય છે, અને ત્યારે એમ કહેવાય છે રમેશભાઈએ મને દેખ્યો. જ્ઞાન ગુણ આત્માથી અલગ થઈને જાણવાનું કાર્ય કરતો નથી, એ આત્મદ્રવ્ય સાથે રહીને જાણવાનું કાર્ય કરે છે, એટલે એમ કહેવાય છે કે આત્મા જાણે છે. આવું જે આત્માનું નિરંતર જાણવું જાણવું એવો જે પ્રવાહ વહે છે, એના સૂક્ષ્મ રહસ્યો જે પરમ કૃપાળુ દેવે આ પદમાં કહ્યા છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આ જે પદ છે એ પદ જેમ તમે સૌ સારી રીતે જાણો છો, એ પરમ કૃપાળુ દેવની આ જે અણમોલ રચના એ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશન જયારે પ્રારંભ થયું ત્યારથી અત્યાર સુધી મેં વિશ્વના ખૂણા ખૂણામાં જઈને આ વાત કહી છે કે જૈન ધર્મના અત્યારે 1500 શાસ્ત્રો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, અને એ 1500 શાસ્ત્રોની પીડીએફ ફાઇલ પણ ઉપલબ્ધ છે. અને 1500 શાસ્ત્રોની પીડીએફ ફાઇલ હું તમને આપું, અને કોઈ પણ શાસ્ત્રનું કોઈ પણ પાનું અને કોઈ પણ વાક્ય જે પણ તમને રૂચે એ વાક્ય લઈને તમે મારી પાસે આવો, અને જે વાક્ય લઈને તમે મારી પાસે આવશો એ વાક્ય હું તમને બતાવીશ કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે. અને આ શાસ્ત્ર પર અમે અનેક જગ્યાએ ભારતમાં, હમણાં દુબઈમાં, સિંગાપોરમાં, અલગ અલગ જગ્યાએ આના પ્રયોગો કર્યા. તમે કોઈ પણ વાક્ય કહેશો એ વાક્ય તમને આત્મસિદ્ધિ શાસ્ત્રના આ 142 ગાથાઓમાં ક્યાંક ને ક્યાંક તમને મળી જશે. તમારી દ્રષ્ટિ એટલી નિર્મળ હોય, તેજ હોય અને આંખમાં ધૂંધળાપણું ન હોય, કોઈ પણ પ્રકારનો તમને આગ્રહ ન હોય, તો આ શાસ્ત્રમાં તમને હજારો શાસ્ત્રનો સાર દેખાશે. અને એટલું જ નહીં, જયારે આ વિચાર આવ્યો હતો કે આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશ્વના 142 દેશોમાં પહોંચે અને વિતરાગી ભગવાનની વાણી 142 દેશોમાં પહોંચે, હું નથી જાણતો કે એ શાસ્ત્ર ત્યાં રાખ્યા પછી કોણ એને વાંચતા હશે, પણ હું એટલું જાણું છું કે કૃપાળુ દેવનું જે ચિત્રપટ તમે દેખી રહ્યા છો, એ ચિત્રપટ જે તમને અત્યારે અહીંયા નજર સામે દેખાઈ રહ્યું છે, જે સમયે ફોટોગ્રાફરે આ ફોટાને ક્લિક કર્યો, એ ફોટો ક્લિક થયો એ વખતે ફોટોગ્રાફરે વિચાર પણ નહોતો કર્યો કે આ ફોટોગ્રાફ લાખો લોકોના ઘરે જશે, પણ એક કોપી હતી, એક ફોટોગ્રાફની એક કોપી હતી તો એકના કારણે આ લાખો જગ્યાએ પહોંચ્યો. હું નથી જાણતો કે શાસ્ત્રનો સ્વાધ્યાય કોણ કરશે, આ શાસ્ત્ર એવું છે કે જે શાસ્ત્ર એક શાસ્ત્રની એક કોપી પણ રહી જાય તો એકમાંથી પછી લાખો છપાઈ શકે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રને પરમ કૃપાળુ દેવ ઔષધિ કહે છે. મને ઘણા લોકો કહે કે માંસાહારીઓને ત્યાં, દારૂ પીવા વાળાને ત્યાં, અને જુગાર રમવા વાળાને ત્યાં, આવા લોકોને ત્યાં આત્મસિદ્ધિ શાસ્ત્ર કેમ પહોંચાડો છે? એવા દેશમાં એવા લોકોને ત્યાં કે જ્યાં માંસ હોય, હું એ ખાસ એ લોકોને કહું છું કે કૃપાળુ દેવે તો કે ચાર જીવોને જ આત્મસિદ્ધિ શાસ્ત્ર આપ્યું હતું, તમે લાખોને કેમ આપો છો? પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીને ખબર નથી કે ચાર જીવોને જ આપ્યું હતું તો ભર સભામાં આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો કેમ કર્યા? ક્યાંક ને ક્યાંક આપણે એના પણ રહસ્યને સમજતા નથી. કૃપાળુ દેવની એ જે દશા હતી, પરિણતિ હતી, એ એવી હતી કે એ ફેલાવવા નતા માંગતા. જેમ જેમ આત્માની નિર્મળતા વધતી જાય છે એમ એમ સમેટાવવાનું શરૂ થઈ જાય છે. અને એટલું જ નહીં, જો પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી પ્રવચન આપશે તો હજારો લોકોને આપશે, જો કૃપાળુદેવ આત્મસિદ્ધિ આપશે તો ચાર જીવને આપશે, અને એનાથી પણ ઉપર કુંદકુંદ આચાર્ય દેવ જો સમયસારની રચના કરશે તો એ ચારને પણ નહીં આપે, એ ચાર તાજના પાન ઉપર લખીને મૂકીને આગળ નીકળી જશે, એ ચારને પણ આપવા નહીં રોકાય. જેમ જેમ પરિણતિ નિર્મળ થતી જાય છે એમ એમ ફેલાવાનું ઘટતું જાય છે, મટતું જાય છે. ઘણા લોકો મને કહે છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર તમે કૃપાળુ દેવે તો ચારને આપ્યું, તમે લાખોને કેમ પહોંચાડી રહ્યા છો? મેં એને પૂછ્યું કે આત્મસિદ્ધિ શાસ્ત્રનો કે અભ્યાસ કર્યો, તે વાંચ્યું? તો કે હા, મેં વાંચ્યું. કેવું લાગ્યું? એ કે મારું તો જીવન પલટાઈ ગયું. તારું જીવન પલટાઈ ગયું, પણ તારું નામ એ ચારમાં હતું નહીં, તે કેમ વાંચ્યું? જેમ તે વાંચ્યું અને તારું જીવન પલટાઈ ગયું, એમ જગતમાં જીવો છે, અને ખરેખર આ ઔષધિ છે. માંસ ખાવા વાળાને ત્યાં, દારૂ પીવા વાળાને ત્યાં હું ભગવાનની વાણીને જેટલી બને એટલી પહોંચાડીશ, એના ઘરે જેટલી બને એટલી પહોંચાડીશ, કે પહોંચાડો જેટલી બને એટલી વિતરાગી વાણી. મુનિરાજોને ખબર છે કે જંગલમાં શાસ્ત્રની રચના થાય છે ને ત્યાં ચારેય બાજુ માંસ પશુઓએ શિકાર કરેલો છે, માંસના ઢગલા છે ત્યાં ચારે બાજુ, અને ચારે બાજુ ગોબર ને એ સિવાય બીજું જંગલમાં હોય શું? ખબર છે કે આ જે સમયસર તાડના પાન ઉપર લખાય છે ને મૂકી નીકળી જવાના છે, પછી એ ક્યાંય પણ ઉડીને જવાનું છે, પણ એક જ છે જ્ઞાનીનો ભાવ જે છે કે અત્યારે લખવાનો ભાવ આવ્યો છે, મેં લખીને આને મૂકી દીધું છે. આ બહુ મહત્વની વાત છે. કુંદકુંદ આચાર્યને એ ભાવ આવ્યો, અને એ ભાવ આવ્યો અને સમયસાર લખ્યું, લખીને મૂકીને એ નીકળી જાય છે. તેને લઈને ભેગું પણ નથી કરતા. શાસ્ત્રની ગાથાઓને ભેગા કરવાનું કામ પણ ગ્રહસ્થોનું છે, કે ભેગું કરીને પોતે રાખે તો મોટી ગાંસડીઓ બંધાય ને ગાંસડી માથા ઉપર લઈને ફરવું પડે. જ્ઞાનીઓ ખાલી લખી દે છે અને મૂકી નીકળી જાય છે આગળ. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ ઔષધિ છે કે જુગાર રમવા વાળા લોકો સુધી ખાસ અત્યંત વાત્સલ્ય ભાવથી પહોંચાડવું જોઈએ. એમ નહીં કે આને કેમ આપો છો, હું આપીશ, જરૂર આપીશ, એટલા માટે કારણ કે શાસ્ત્રોમાં અને ભગવાનની વાણીમાં જે કહ્યું ભગવાને, શાસ્ત્રોમાં જે લખ્યું છે, તમે વાંચ્યું છે કે માંસ ન ખાવું જોઈએ, જુગાર ન રમવો જોઈએ, ચોરી ન કરવી જોઈએ, દારૂ ન પીવું જોઈએ, આ બધું શાસ્ત્રમાં લખ્યું છે. આ કોના માટે લખ્યું હતું? જે નતા પિતા એના માટે કે પિતા હતા એના માટે? અને જે ખાતા હતા એના માટે કે નતા ખાતા એના માટે? અને ખાતા હતા પિતા હતા એના માટે જો લખ્યું છે તો એના સુધી એના કારણો કેમ ન ખાવું જોઈએ ખબર નહીં પડે ત્યાં સુધી પેલો છોડશે કેમ? એના સુધી જરૂર પહોંચવું જોઈએ, એને સત્યનું જ્ઞાન એને પ્રાપ્ત થવું જોઈએ. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર તો પરમ કૃપાળુ દેવ કહે છે ઔષધિ છે, અને ઔષધિ તો બીમાર લોકો માટે હોય છે. કોઈ વ્યક્તિ દવાખાનું ખોલે અને બાર બોર્ડ લગાડે કે દર્દીઓએ આવવાની મનાઈ છે કારણ કે બીમારી ફેલાય છે, તો દવાખાનું ખોલવાનો મતલબ શું? દવાખાનું એ બીમાર લોકો માટે છે. એટલા માટે જે વ્યક્તિ મને એમ કહે છે કે તમે આને ઉપદેશ ક્યાં આપો છો, એ તો આટલો મોટો પાપી છે, હું એને પેલા આપું છું. જેટલો મોટો પાપી છે એનું ઓપરેશન પેલા, જેટલી મોટી બીમારી છે એનું ઓપરેશન પેલા થવું જોઈએ, નાની બીમારી વાળાને પછી લઈ લઈશું. જે પણ મને કહે કે આ આટલો મોટો પાપી છે, તું નથી એટલો મોટો, અચ્છા તો તું પછી મળજે, પેલા એને મોકલી દે અંદર, હું એની સાથે વાત કરી લઉં. કૃપાળુ દેવ ની દ્રષ્ટિ બહુ વિરાટ દ્રષ્ટિ છે, અને એટલા માટે જ આ જે અહીંયા ચર્ચા કરીએ છીએ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર નો જે મૂળભૂત વિષય છે, જે 1500 શાસ્ત્રો નો સાર મેં તમને કહ્યો, એ આત્મસિદ્ધિ શાસ્ત્ર ના રહસ્ય ઉપર વેબસાઇટ ઉપર પણ તમને www.fulchandshastri.com પર જશો, આત્મસિદ્ધિ શાસ્ત્ર રહસ્ય સર્ચ કરશો એમાં પણ, અને બીજે પણ અલગ યુટ્યુબ પર ને બધે 1000 કલાકના પ્રવચનો મળી જશે, જે આત્મસિદ્ધિ શાસ્ત્રના આ રહસ્યથી જ સંબંધિત છે. અને એમાં જે રહસ્ય બધા ખોલ્યા છે એનો મૂળ પાયો, મૂળ બેઝ જે આત્મસિદ્ધિ શાસ્ત્રનો જે મૂળભૂત વિષય છે એ 6 પદ છે. આપ સૌ સારી રીતે જાણો છો એ 6 પદ શું છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, આત્માનો મોક્ષ છે, અને આત્માના મોક્ષનો ઉપાય છે. આ બધું આત્માથી સંબંધિત છે. આ કાળમાં પરમ કૃપાળુ દેવ જેવા સદગુરુનો યોગ થવો તો અત્યંત દુર્લભ છે, પણ પરમ કૃપાળુ દેવનો જે શિષ્ય છે એવા શિષ્ય જેવા ઉત્કૃષ્ટ જીવનો યોગ થવો પણ અત્યંત દુર્લભ છે, જે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુ દેવનો શિષ્ય છે. ભલે એ કૃપાળુ દેવ પોતે જ છે, પણ એ શિષ્ય તરીકે જેને બતાવવામાં આવ્યો છે અને શિષ્યના જે લક્ષણો કયા છે એવા લક્ષણ વાળો જીવ પણ બહુ દુર્લભ છે. એટલા માટે કારણ કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે શિષ્યએ જે 6 શંકા કરી છે એમાં આત્મા છે એ અહીં, શું આત્મા છે, શું આત્મા નિત્ય છે, શું આત્મા કર્મનો કર્તા છે, આ બધામાં એ જ કે શું આવું છે, એ જે બધી શંકાઓ છે એ શંકા આત્માથી સંબંધિત છે, બધી જ શંકા આત્માથી સંબંધિત છે. આ કાળમાં એવો સાધક મળવો બહુ દુર્લભ છે જેની જેટલી શંકા પૂછે બધી જ તે આત્માથી સંબંધિત હોય. મોટાભાગના લોકો એવી એવી શંકાઓ લઈને આવી જાય છે, આનું શું કરવું, ઘરનું શું કરવું, દુકાનનું શું કરવું, ને કેવા કર્મ ચાલતા હશે, યાદ નથી રહેતું, આમ નથી થતું, બધી એવી જ તે શંકાઓ લઈને આવે છે. પણ જેની બધી 100% શંકા હોય, કારણ કે શંકાથી તમારી દશાની ખબર પડે છે. એક વ્યક્તિએ મને દિલ્હીમાં પ્રશ્ન પૂછ્યો કે ભારત દેશમાં આટલા બધા બટાટા ઉગે છે અને તમે બટાટા ખાવાની ના પાડો છો, તો જયારે બટાટા ખાશું નહીં તો આ બધા બટાટાનું શું થશે? એને પ્રશ્ન કર્યો બટાટાનું શું થશે. એટલે મેં એને કહ્યું કે તું આત્માર્થી નથી, તું ભોજનાર્થી છો, તું ભોજનાર્થી છો. કારણ કે તને એ પ્રશ્ન ન થયો કે બટાટા ખાઈશ તો મારા આત્માનું શું થશે, તને એમ થયું કે બટાટા નહીં ખાવ તો બટાટાનું શું થશે. શંકા બે પ્રકારની થઈ શકતી હતી કે બટાટા ખાઈને આત્માનું શું થશે અને બટાટા ન ખાઈને બટાટાનું શું થશે. પણ જે શંકા થાય છે એના ઉપરથી તમારા દશાની ખબર પડે તમે ક્યાં છો. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીને ઘણા સાધકો એવા પ્રશ્ન કરતા કે તમે કહો છો કે બધું જ ક્રમબદ્ધમાં નિશ્ચિત છે, બધું ક્રમબદ્ધમાં પાકું છે, તો રાગનો ભાવ જયારે થવાનો હોય છે તો શું થવા દેવાનો? રાગ અને દ્વેષ થતા હોય તો એ થવા દેવાના? પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા કે હજુ તને ચૈતન્ય પરમાત્માની રૂચિ જાગી નથી. કારણ કે જે તને શંકા થઈ, પ્રશ્ન તને થયો છે, પ્રશ્ન તને રાગનો થયો છે, રાગનું શું કરવાનું? જેનો પ્રશ્ન તને થાય છે તું એની રૂચિ વાળો છો. જયારે તે સાંભળ્યું કે રાગ જયારે ક્રમબદ્ધમાં થવાનો છે ત્યારે થશે, તરત જ તને એક એ જાગૃતિ વર્તે તો હવે હું મારા ચૈતન્યમાં સ્થિર થાવ, લીન થાવ. એમાં લીન હવે કેવી રીતે થવું મને ગુરુદેવ એ બતાવો. રાગનો પ્રશ્ન ન કરે તું ચૈતન્ય સત્વનો પ્રશ્ન કરે, પણ તને રાગનો પ્રશ્ન થયો એ રાગની રૂચિને બતાવે છે. તમારા પ્રશ્ન ઉપરથી એ ખબર પડે છે કે તમારી દશા કઈ છે. તમે જે રીતે બેઠા છો, જે રીતે સાંભળી રહ્યા છો, એનાથી ખબર પડે છે કે આની દશા કઈ છે, એ કઈ સ્થિતિ છે. પહેલી નજરે જ તે જયારે તમને દેખી લે છે ત્યારે જ નક્કી થઈ જાય છે કે આ અહીંયા કયું સાંભળવા માટે બેઠા છે અને ક્યાંથી લાંબી યાત્રા કરીને અહીંયા બેઠા છે. કૃપાળુ દેવની આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે શંકા છે છ અને એના જે સમાધાન છે એ બહુ અદભુત છે. એ પ્રશ્ન નથી, એ ઉત્તર નથી, એ શંકા છે અને સમાધાન છે. શિષ્ય અને વિદ્યાર્થી વચ્ચે અંતર છે, સદગુરુ અને શિક્ષક વચ્ચે અંતર છે. તમે શિષ્ય થજો વિદ્યાર્થી નહીં થતા, અને સદગુરુને શંકા કરજો શિક્ષકની પાસે જઈને પ્રશ્ન નહીં પૂછતા. પ્રશ્ન અને શંકામાં અંતર છે, ઉત્તર અને સમાધાનમાં અંતર છે. શિક્ષક પાસે ઉત્તર હોય છે, સદગુરુ પાસે સમાધાન હોય છે. વિદ્યાર્થી પાસે પ્રશ્નો હોય છે, શિષ્ય પાસે શંકા હોય છે. શંકા સમાધાનની શૈલીમાં આત્મસિદ્ધિની રચના થઈ છે. એ શંકા સમાધાન છે. અને શિક્ષક અને સદગુરુમાં આટલું જ અંતર છે કે શિક્ષક પાસે બધા જ સવાલના જવાબ તૈયાર છે. તમે કોઈ પણ પ્રશ્ન પૂછો એ ફટ દઈને તમને જવાબ આપશે. સદગુરુ પાસે રેડીમેડ ઉત્તર નથી. સદગુરુ એ તમારી જે શંકા જાગી એ શંકાને અંતરમાં ઉતરીને ડૂબકી લગાવશે, અને ડૂબકી લગાવીને જ્ઞાનના સાગરમાં એવી ડૂબકી લગાવશે કે ડૂબકી લગાવીને એવા 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 ચૈતન્યના મોતી તમને હાથમાં આપશે. એમની પાસે રેડીમેડ કઈ નથી કે અંદર ડૂબકી લગાવીને તાજું તમને અત્યારનું તાજું પોતાના અનુભવથી બતાવે છે. સદગુરુ પાસે કઈ તૈયાર નથી, એ અંતરમાં જાય છે. શિક્ષક પાસે બધું જ રેડીમેડ તૈયાર છે, જેવી રીતે કોમ્પ્યુટરમાં બધું ફીડ કરેલું છે અને જે નાખો ફટાફટ બધું આવી જશે. ગૂગલ ઉપર તમે સર્ચ કરો અને જેમ કઈ પણ વર્ડ નાખ્યો ને અંદર બધું આવી ગયું, અંદર છે, તૈયાર છે. શિક્ષક પાસે બધું તૈયાર છે. શિક્ષક એટલે જેને બધું બહારથી અંદર ભર્યું છે, અને ગુરુ એટલે બહારથી અંદર નથી ભર્યું, અંદરથી બહાર પ્રગટ થયું છે. ગુરુ છે એ કુવો છે અને શિષ્ય છે એ હોજ છે. આ શિક્ષક છે એ હોજ છે, એટલા માટે કારણ કે શિક્ષકે બધું જ અંદર સ્ટોર કર્યું છે. ગાથાઓ યાદ કરી લીધી, શ્લોકો યાદ કરી લીધા, પાના નંબર યાદ કરી લીધા, એ પંડિત થયો, એ વિદ્વાન થઈ ગયો, બસ એ શિક્ષક બની ગયો. બહારથી બધું ભેગું કર્યું છે, અને ગુરુ એ બહારથી કઈ નથી કર્યું, એ અંતરમાં ડૂબકી લગાવી છે અને અંદરથી મોતી બહાર નીકળ્યા છે. અને કુવો છે એ કુવો ક્યારે સડતો નથી, કુવામાં નવો નવો જળનો સ્ત્રોત વહેતો હોય છે, અને હોજમાં પાણી પડ્યું પડ્યું પડી જાય છે. એટલા માટે કૃપાળુ દેવ સદગુરુ છે અને શિષ્ય એ શંકા કરે છે. અને ખાસ વાત એ છે કે જયારે તમે પ્રશ્ન લઈને જાઓ છો અને ગુરુ પાસે તમે જાઓ, અને તમે જ્યારથી ઉત્તર લઈને આવો ત્યારે તમે પ્રશ્ન અને ઉત્તર લઈને આવ્યા ત્યારે બોજ વધારીને આવ્યા છે. એક નોટબુકમાં તમે પ્રશ્ન લઈને ગયા અને એની નીચે તમે ઉત્તર લખીને આવ્યા, અથવા બીજી નોટબુકમાં ઉત્તર લખીને આવ્યા. તમે પ્રશ્ન પણ લઈને ગયા અને ઉત્તર લખીને આવ્યા, ડબલ બોજ લાવ્યા. ગયા ત્યારે એક નોટબુક હતી, આવ્યા ત્યારે બે નોટબુક. અને સદગુરુની સમીપ જવાનો અર્થ એ, તમે બધા સારી રીતે જાણો છો ભગવાનની મૂર્તિ કેવી રીતે બને છે, પથ્થર છે, પથ્થર છે, અને પથ્થરના ઉપર આવરણ જે છે એ આવરણ હટતા તે ભગવાન અંદર હાજર છે. છીણી અને અથોડીથી મૂર્તિકાર એવી રીતે ટકોર કરી 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 કરીને એ મૂર્તિ બનાવે છે. ભગવાન કરે તૈયાર અંદર હતા જ તે, ક્યાંય બહારથી નથી આવ્યા. વ્યર્થનું જે હતું એ વ્યર્થનું નીકળી ગયું અને ભગવાન પ્રગટ થયા. સમાધાન ક્યાંય બહારથી નથી આવતું એ યાદ રાખજો, સમાધાન અંદર પડેલું છે. ખાલી એટલું જ કે શંકાના આવરણ ઉપર સમાધાન ઢંકાયેલું છે. અને સદગુરુ પાસે જયારે શિષ્ય જાય છે ત્યારે ગુરુ પાસેથી સમાધાન નથી મળતું, ગુરુ પાસે જાય છે ત્યારે શંકાનું આવરણ ખરી પડે છે, સમાધાન અંદરથી પ્રગટ થઈ જાય છે. શંકા તમારી છે તો સમાધાન પણ તમારું જોઈએ. તમે શંકા તમારી લઈને જાઓ છો અને ગુરુ પાસે સમાધાન માંગવા જાઓ છો, એ તમને કામમાં નહીં આવે. પોતાની શંકા હોય તો પોતાનું સમાધાન તમને આગળ લઈ જશે, પોતાના પગેથી જ ચાલવાનું રહેશે અને પોતાની આંખેથી દેખવાનું રહેશે. એટલું ખરું કે ગુરુનો દીપક તમને કામમાં આવશે, કે દીપકની સાથે સાથે ચાલી જાઓ. ગુરુ એટલું કહે છે આ દીપક પ્રગટેલો છે, ચાલતું પણ સાથે ચાલી જાય, પણ તારી આંખે દેખજે અને તારા પગે ચાલશે. સદગુરુ પાસે સમાધાન છે પણ સમાધાન એ શિષ્યને પ્રાપ્ત નથી થતું. ગુરુને જે અનુભૂતિ છે એ અનુભૂતિ શિષ્ય સુધી પહોંચતી જ નથી. એટલા માટે નથી પહોંચતી અનુભૂતિ શિષ્ય પાસે, કારણ કે છે ને આ ચૈતન્ય તત્વની જે નિર્વિકલ્પ અનુભૂતિ આ આત્મા માંથી નીકળીને તમારા આત્માની અંદર જતી રહી, એમ અહીંથી ગઈ તમારા થકી અંદર તમારી પાસે જતી રહી. તો આ જે વાણી છે ને એ વાણીના માધ્યમથી તમારી પાસે આ પહોંચી વાત. એક વસ્તુ તમને અહીંથી આપીને તમને કીધું તમે બીજાને આપી દો, પણ એ તમે જયારે બીજાને આપી ત્યારે તમને તો અડી કે નહીં. તો આ જે અનુભૂતિ છે એ અનુભૂતિ તમારા સુધી પહોંચે એના પેલા જેના થકી પહોંચી રહી છે એને તો અડશે ને. તો એ વાણી વાણીને પણ અનુભૂતિ થવી જોઈએ. પણ જે અનુભૂતિ વાણીને પણ નથી થતી, જે વાણી અહીંથી નીકળે છે વાણી પોતાને પણ જો અનુભૂતિ નથી થઈ જતી તો વાણી જેની પાસે પહોંચે છે એને અનુભૂતિ કેવી રીતે થઈ જશે. એટલા માટે અનુભૂતિ કોઈ ગુરુના ઉપદેશથી થતી નથી, તમારી અંદર તમે પોતે જ ડૂબકી લગાવો. કોઈને તમે ધ્યાનમાં લીન ન કરી શકો, નહીં તો ભગવાન બધાને સમુસરણમાં કહી દે કે ધ્યાનમાં લીન થઈ જાઓ ને, કરાવી દે ધ્યાનમાં લીન. પણ પોતાના મા બાપ ને પણ ધ્યાનમાં લીન ન કરાવી શક્યા એટલે મા બાપ અહીંયા રહ્યા ને પોતે મોક્ષે ગયા. કારણ કે કોઈ કોઈને સમાધાન આપી ન શકે, અંદરથી સમાધાન પ્રગટ થાય છે. અને આ સમાધાન તમારા અંદરથી પ્રગટ થઈ શકે છે, શંકાના આવરણની પાછળ જ સમાધાન છે. અને ખરેખર તો સમાધિ એ જ સમાધાન છે. આ સમાધિ ઉપરથી જ સમાધાન, આ સમા આમાં બે માં એક જ શબ્દ છે, સમાધિ સમાધાન, સમાધિ જ સમાધાન છે. મેડિટેશન એ જ ઔષધિ છે. મેડિટેશન ને ઔષધિ કીધી છે, ધ્યાન ઔષધ, વિચાર ધ્યાન, વિચાર ને ધ્યાન ને ઔષધિ કહી છે. મેડિટેશન આ મેડિસિન શબ્દ છે, એમાં મેડી ધાતુ છે. મેડી નો અર્થ થાય દવા, ઔષધિ. શરીરની જે ઔષધિ છે, શરીરની બીમારી મટાડવા માટે આપણે એને મેડિસિન કહીએ છીએ, અને આત્માની જે બીમારી છે એને મટાડવા માટે આપણે મેડિટેશન કહીએ છીએ. પણ છે એનો અર્થ એ જ કે ઔષધિ. અનાદિકાળની જે આ પરિભ્રમણની અને દુઃખ ને દૂર કરવાની આ ઔષધિ છે એ ધ્યાન છે, સમાધિ છે અને સમાધિ જ સમાધાન છે. પરમ કૃપાળુ દેવ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છ પદની જે રચના કરે છે, છ પદમાં આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. અને આ છયે જે છે એ છયે એ સમાધાન છે. આ સમાધાનના સ્ટેટમેન્ટ છે, પણ એની જો શંકા થાય તો એ શંકા આ ચોથું પદ જે અહીંયા છે, અમૂલ્ય તત્વ વિચાર આત્મસિદ્ધિ શાસ્ત્રનો જન્મ અહીંથી થયો છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર જે છે એ આત્મસિદ્ધિ શાસ્ત્ર બીજું કઈ નથી, આ ચોથું પદ છે એનો જ વિસ્તાર છે. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર જે છે 1500 શાસ્ત્રનો સાર છે, એટલે અહીંનું ચોથું પદ એ 1500 શાસ્ત્રનો સાર છે. હવે કેવી રીતે આ તમે સમજો, અહીંયા કહ્યું હું કોણ છું આ શંકા છે, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એનો ઉત્તર આપ્યો છે, એનું સમાધાન કર્યું છે, આત્મા છે. કોણ છું કે હું આત્મા છું, ક્યાંથી થયો, હું થયો જ નથી, આત્મા તો નિત્ય છે, ક્યાં થયો છે, આત્મા છે, આત્મા નિત્ય છે, હું કોણ છું કે તા પહેલું પદ આમાં આવી ગયું. આમાં છ પદ છે, આમાં સાત તત્વ છે, આમાં નવ પદાર્થ છે. આ ચોથા પદ ની અંદર અહીંયા જે આપણે લેશું એમાં છ દ્રવ્ય છે, આમાં કર્મ થિયરી છે, આના અંદર ભેદ જ્ઞાન છે, આમાં ત્રણ લોક છે, લોકાલોક છે, આમાં સંસાર છે, મોક્ષ છે, બધું જ આમાં ગર્ભિત છે. કેવી રીતે છે લઈશું એટલે તમને ખબર પડશે આ 1500 શાસ્ત્રો નો સાર કેવી રીતે છે. થોડા સાવચેત અને જાગૃતિ સાથે રહીને એકાગ્રતા પૂર્વક જો આને તમે માનશો તો તમે માનશો, કારણ કે માને છે એ જ ખરેખર માને છે, એના પેલા માન્યું જ નથી. શું તમે આત્માને માનો છો કે ના, માનીએ તો છીએ, પણ તમે માન્યો કે નહીં, માન્યો નથી તો માન્યો પણ નથી. આ તમે જયારે એના એક એક શબ્દના રહસ્યને સમજશો, હું કોણ છું, હું આત્મા છું. શરૂઆત ક્યાંથી થઈ છે કે આત્મા છે, એના કારણો છે. આત્મા છે ની બદલે આત્મા છું કહી શકતા હતા, પણ આત્મા છે ક્યાંથી થયો એના કારણો આગળ લઈએ છીએ. ક્યાંથી થયો કે હું થયો જ નથી, એવું નથી કે નવો થયો, અનાદિથી નતો ને થયો, ક્યાંથી થયો, જે થયો જ નથી, જે અનાદિથી છે તો નિત્ય છે. અને શું સ્વરૂપ છે મારું ખરું, મારું સ્વરૂપ શું છે કે હું આત્મા કર્મનો કરતા છું અને કર્મનો ભોગતા છું, આ મારું સ્વરૂપ છે. આ મારું સ્વરૂપ છે કે હું કર્મનો કરતા છું અને કર્મનો ભોગતા છું, પણ વૃત્તિ વહીની જ ભાવમાં થયો અકર્તા ત્યાં. આ ત્યાં સુધી હતું કે કર્મનો કરતા છું અને કર્મનો ભોગતા, જ્યાં સુધી વૃત્તિ અંતરમાં નથી ઢળી, વૃત્તિ વહીની જ ભાવમાં થયો અકર્તા ત્યાં, આ મારું અસલી સ્વરૂપ છે. શું સ્વરૂપ છે મારું ખરું, આ શંકા છે, પણ એનું સમાધાન ત્યાં આત્મા કર્મનો કરતા અને કર્મનો ભોગતા છે. કોના સંબંધે વળગણા છે, આ બંધન છે, એ બંધન શું છે, એ બંધન શું છે, આ વળગણા શું છે, આ વળગણા એટલે બંધન, એ બંધન માં છે એ વાતને બતાવે છે. કે તું બંધાયેલો છો અને તું મુક્ત છો એવો જે વિકલ્પ છે એ જ બંધન છે. એ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી નથી, સ્વભાવ ઉપર તે દ્રષ્ટિ કરી નથી. ગોળ છે, એ ગોળ ના ઉપર કાગળ વિટાવેલું છે અને એ ગોળ ના ઉપર દોરો પણ વિટાવેલો છે, કાગળ ની ઉપર છે. અને દોરાને હટાવી દીધો અને પછી કોઈને પૂછ્યું કે બતાવ કે આ ગોળ બંધાયેલો છે કે છૂટો છે. તો દોરો એક બાજુ પડ્યો તો સામેવાળી વ્યક્તિએ કહ્યું કે આ ગોળ છૂટો છે, કારણ કે એને દોરાને દેખીને કહ્યું કે ગોળ છૂટો થઈ ગયો. બીજી વ્યક્તિને પૂછ્યું કે બતાવ કેવો છે આ ગોળ, તો કે બંધાયેલો છે, કારણ કે હજી કાગળ તો છે, એના ઉપર કાગળથી બંધાયેલો છે. એક ને પૂછ્યું કેવો છે તો કે છે કે બંધાયેલો છે, બીજો કે છે છૂટો છે. ત્રીજી એક વ્યક્તિ ને પૂછ્યું બતાવ ગોળ કેવો છે, એને કહ્યું કે ગોળ મીઠો છે. એ બંધાયેલો છે અને મુક્ત છે, બે એ સંયોગ વાળી દ્રષ્ટિ છે. સ્વભાવની દ્રષ્ટિએ દેખતા ગોળ મીઠો છે. કોઈક અજ્ઞાની કહે કે આત્મા બંધાયેલો છે અને કોઈક કહે છે કે આત્મા મુક્ત છે. જ્ઞાની ને પૂછ્યું, જ્ઞાની કહે છે અમારી દ્રષ્ટિમાં એવું છે કે આત્મા ચૈતન્ય માત્ર છે, આ સ્વરૂપની દ્રષ્ટિ છે. આ બંધન એ મુક્તિ ને એ મોક્ષ છે એને બતાવે છે. કોના સંબંધે વળગણા છે, બંધન ને મુક્તિ ના સિદ્ધાંત ને બતાવે છે. રાખું કે હું પરિહરું, શું આ બંધન છૂટી શકે છે? આ બંધન રાખવું કે છોડવું, એટલે છોડવું સંભવ છે? શું છૂટી શકે છે? આ બંધન સદાકાળ માટે બંધન છે? ના, આ બંધન છૂટી શકે છે. પરિહરવું આ છૂટી શકે છે, અને એને છૂટી શકે છે એની વિધિ શું? તો એ જ રાખવું કે હું પરિહરું. એવો જે તમને ભાવ આવ્યો ત્યાં તમે પેલું ડગલું માંડ્યું છૂટવા માટેનું. બંધન થી છૂટવાનું પેલું ડગલું જીવ ત્યારે માંડે છે કે આ બંધન માં રહેવું છે કે બંધન થી છૂટવું છે, એવો ભાવ આવ્યો ત્યારથી શરૂઆત થઈ. એ મુમુક્ષ થયો, એ મોક્ષ નો ઈચ્છુક થયો, એ જ્ઞાની થયો, એ મોક્ષ ના માર્ગ માં લાગ્યો, એને પેલું ડગલું માંડ્યું. અને હજારો માઇલ ની યાત્રા પાર કરવી હોય પેલા ડગલા થી જ પાર કરવાની છે. શરૂઆત અહીંથી જ થશે, એક ડગલા થી જ શરૂઆત થશે. પેલું ડગલું માંડ્યું, લાંબી યાત્રા છે. પણ એ લાંબી યાત્રા કરીને હવે અહીંયા તમે આવીને બેઠા છો. આ જે બોધ છે કૃપાળુ દેવ અહીંયા આજે બોધ આપે છે, એ બોધ ને તમે પોતાની સાથે અંતરમાં અવધારણ કરજો. દીપક જેવી રીતે છે, એ દીપક, એ દીપક ચાર ડગલા જમીન તમને દેખાડે છે. એનો જે પ્રકાશ છે એનાથી તમને ચાર ડગલા જમીન દેખાય, રસ્તો દેખાય છે. અને તમારે જવું છે હજાર માઇલ ની દૂરીએ, કેવી રીતે પહોંચશો? તમે પહોંચી શકશો, તમે નિરાશ નહીં થાવ, આ દીપક થી તમે પહોંચશો. એ ચાર ડગલા રસ્તો બતાવે છે, તમે ચાલો ચાર ડગલા. જેવા તમે ચાર ડગલા ચાલશો કે બીજા આગળના ચાર ડગલા દેખાડશે, પાછા તમે ચાલો એ દીપક ને લઈને ચાર ડગલા. આવી રીતે તે હજારો માઇલ ની દૂરી પાર કરી શકાય છે, એ ચાર ડગલા ચાર ડગલા કરીને. ગુરુ નો જે ઉપદેશ છે એ ઉપદેશ તમને ડગલે ને પગલે જીવનમાં વર્તમાનમાં કેમ જીવવું એ બતાવે છે. પણ કાળ તો અનંતકાળ છે, કે અનંતકાળ ની ચિંતા છોડો, આ વર્તમાન ને આધાર. આવી રીતે તમે ચાલો, વર્તમાનમાં આજ અહીંયા તમે જીવો, એવી રીતે જીવો, ભવિષ્ય થી તમે પાર થઈ જાઓ, બે થી તમે ન્યારા થઈ જાઓ. બે ન તો ભવિષ્ય ન ભૂત, અહીંયા વર્તમાનમાં છે. કારણ કે જીવન છે અહીંયા. ઘણા લોકો મને કહે છે જે આશ્રમોમાં હું સત્સંગ માટે જતો હો, આશ્રમના બધા ટ્રસ્ટીઓ મને કહેતા હોય અમારો આશ્રમ છે આટલા વર્ષો જૂનો છે, બીજો આશ્રમમાં જાઓ તો કે તમે જ્યાં જઈને આવ્યા એનાથી વધારે જૂનો અમારો આશ્રમ છે, ત્રીજો કે અમારી સંસ્થા એનાથી જૂની છે. બધાને જૂના જૂના જૂનામાં જ છે, સિદ્ધ કરવામાં જ રસ છે. અને જીવન જૂનામાં નથી, જીવન વર્તમાનમાં છે. જેટલું જૂનું એટલું વાંસી થયું, અહીંયા વર્તમાનમાં જીવન છે. આ ક્ષણે જે જીવી ગયો એ આનંદ થી ભરપૂર જીવન જીવ્યું, એ જીવન અહીંયા છે. આવું જીવન છે વર્તમાનમાં, અહીંયા હાજર છે, અહીંયા જ છે. એટલા માટે આપણા ગુજરાતીમાં અને હિન્દીમાં આ જે શબ્દો છે એ શબ્દો દુનિયાની કોઈ ભાષામાં નથી. કાલ નામનો જે શબ્દ છે, કાલ હિન્દીમાં કહીએ કલ, કલ મેં વહાં ગયા થા, કલ મેં વહાં જાઉંગા. ઇંગ્લિશમાં બે અલગ અલગ શબ્દ છે, યસ્ટરડે અને ટુમોરો, બે અલગ અલગ છે. પણ હિન્દીમાં છે કલ, ગયું એ પણ કલ અને આવશે એ પણ કલ. ગુજરાતીમાં કાલે ગયો તો કાલે જઈશ, કાલ. બધી જ દુનિયાની ભાષાઓમાં અલગ અલગ છે. સ્વાહિલીમાં અલગ છે કે જાના ને કેશો છે, મલાયુમાં અલગ છે, મલેશિયાની અંદર ત્યાં બધે અલગ અલગ છે, કમારી બેસો છે, દુનિયાની બધી અલગ અલગ ભાષાઓમાં કોઈ ભાષા એવી નથી જે આવો શબ્દ હોય. એનું ઊંડું રહસ્ય છે, આપણે એ સંસ્કૃતિમાં માનીએ છીએ કે જે ગયું છે એ કાલે કાલ, અને આવવાનું છે એ કાલ. એક યસ્ટરડે અને ટુમોરો એ બેમાં આપણે ભેદ ન કર્યો. કેમ? કારણ કે જે વર્તમાનમાં છે જ નહીં એના અંદર ભેદ કરવાથી શું લાભ છે? ના કોઈ એક સાથે જે વર્તમાનમાં નથી એમાં આપણે ભેદમાં પડવું નથી. અમારું ફોકસ વર્તમાન ઉપર છે, બધું જ કાલ. આ વર્તમાનની અંદર જ તે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકને અનુભવે એ જીવનને જીવે છે. કૃપાળુ દેવ જે અહીંયા આ રહસ્ય બતાવે છે, છ પદ આમાં ગર્ભિત છે. અને છ પદ જે છે, છ પદ બીજું કઈ નથી. છ પદમાં સાત તત્વ ગર્ભિત છે. નવ પદાર્થ છ પદમાં આવી ગયા છે, છ દ્રવ્ય એ છ પદમાં આવ્યા છે. જયારે હું તમને કહું છું કે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ 1500 શાસ્ત્રો નો સાર છે, લાવો કોઈક વાક્યો એવા. અને આ જે શાસ્ત્ર ના અંદર આ છ પદમાં કૃપાળુ દેવ સાત તત્વની ચર્ચા કરે છે. કૃપાળુ દેવ એ સાત તત્વના વિશે આ છ પદમાં કહે છે. સાત તત્વના નામ બહુ સારી રીતે જાણો છો, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. એ સાત તત્વ છે. અને સાત તત્વોમાં પહેલું જે છે આત્મા છે, આત્મા નિત્ય છે. આ જીવ તત્વને બતાવે છે, આત્મા છે અને આત્મા નિત્ય છે. આત્મા કર્મ નો કરતા છે. કર્મ એ જે કર્મ આત્મા તરફ આવે છે અને બંધાય છે એ કર્મ નો કરનારો આત્મા છે. એ કર્મ છે એ અજીવ તત્વ છે. કર્મ નો કરતા, કર્મ કેતા અજીવ, એ અજીવ તત્વ પણ આવી ગયું. કર્મ નો કરતા છે, કર્મ નો ભોગતા છે, એમાં અજીવ તત્વ નિવાસ છે. અને કર્મ શું કરે છે કે કર્મ આત્મા તરફ આવે છે. કર્મ નો કરતા છે એટલે કર્મ આત્મા તરફ આવે છે અને બંધાય છે. ભાવ કર્મ ની જ કલ્પના માટે ચેતન જીવ વીર્ય ની સ્ફૂરણા ગ્રહણ કરે, જડ દુઃખ આવે છે અને પછી બંધાઈ જાય છે, ગ્રહણ કરે છે. એ આશ્રવ અને બંધ તત્વ પણ અંદર છે. કર્મ નો કરતા છે અને કર્મ નો ભોગતા છે. એમાં કર્મ આવે છે અને કર્મ બંધાય છે, આવે છે અને કર્મ બંધાય છે. અને મોક્ષ છે એ પાંચમું પદ છે. અને મોક્ષ નામનું તત્વ પણ છે સાતમું. અને મોક્ષ નો ઉપાય છે જે છઠ્ઠું પદ છે. અને સંવર અને નિર્જરા જે છે એ મોક્ષ નો ઉપાય છે. મોક્ષ નો ઉપાય શું છે? સંવર અને નિર્જરા થી મોક્ષ થાય છે. એટલે જે કૃપાળુ દેવે જે આત્મા છે, આત્મા નિત્ય છે, કેતા જીવ તત્વ, કર્મ નો કરતા કર્મ કેતા અજીવ તત્વ, કર્મ નો કરતા ને ભોગતા એમાં કર્મ નો આશ્રવ થાય છે ને બંધ થાય છે કર્મ થિયરી. અને એ બંધન બંધન જ નથી, મોક્ષ પણ છે. કારણ કે મોક્ષ તત્વ પણ છે અને મોક્ષ નો ઉપાય પણ છે. સંવર નિજરા એ મોક્ષ નો ઉપાય છે. આ રીતે સાતેય તત્વ જે છે, સાતેય તત્વ એ છ પદમાં ગર્ભિત છે. અને એટલા માટે તે સાત તત્વની સાચી શ્રદ્ધાને સમ્યક દર્શન કર્યું છે. આ તો શબ્દના આગ્રહના કારણે લોકો અટકી પડ્યા છે કે આ છ પદમાં શું છે, અમારે તો સત્વાર સૂત્રના સાત તત્વની વાત કરો તો અમને ગમે. સાત તત્વની વાત કરો તો ગમે, શબ્દનો આગ્રહ છે. સમયસાર કોઈને વાંચવું તો સમયસાર કોઈ ઘણી જગ્યાએ લોકો કે તમે સત્વાર સૂત્ર લેજો ને અને મોક્ષનો માર્ગ બતાવો, તો સાત તત્વો લઈ લીધા, સત્વાર સૂત્ર સામે રાખી લીધું. શબ્દ નો આગ્રહ છે. શબ્દ કયા શબ્દ બોલાય છે? એક જગ્યાએ સર્વચન હતું રાજસ્થાનમાં, કોટામાં પ્રવચન હતું. અને પ્રવચન ત્યાં બોર્ડ લગાવેલું હતું, પ્રવચન હોલ માં પ્રવેશ કરે એના પહેલા જ રોજ લોકો પ્રવચન શરૂ થાય એના પહેલા ત્યાં બેનર બધું જોતા હતા કે પ્રવચન છે, અહીંયા સત્સંગ ગોઠવ્યો છે. અને મોક્ષ માર્ગ પ્રકાશક લેવાનું છે. તો એક ભાઈ એની પત્નીને પણ કીધું કે ચાલ, કે મોક્ષ માર્ગ પ્રકાશક લેવાનું છે. અને જેવી રીતે તમે જાણો છો કે હું બેઠો અને બેઠો ને ધારા એ ચાલુ થઈ કે મોક્ષ માર્ગ પ્રકાશક નું એક વાક્ય જ ન વંચાયું આખા પ્રવચનમાં. તો એ બેન જે આવ્યા હતા એને એના પતિને એટલો બધો ગુસ્સો કર્યો પ્રવચન પછી. તમે કહેતા હતા મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પ્રવચન છે ને, મોક્ષ માર્ગ પ્રકાશક તો લીધું જ નહીં. અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે વાત કહી હતી, જે વિષય લેવાનો હતો એ જ વાત મેં બધી કહી. પણ મોક્ષ માર્ગ પ્રકાશકનું નામ ક્યાં બોલ્યા હતા? નામ કેમ નો લીધું? પંડિત ટોડરમલજી દ્વારા રચિત મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર ચર્ચા પ્રારંભ કરું છું, આટલું કેમ ન બોલ્યા? વાત બધી એની એ જ હતી કે મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર તો કઈ બોલ્યા જ નહીં એ બેનથી. એટલો ઝઘડો થયો. અને પછી એમને મને સમાચાર મળ્યા કે બેનને આવું ખોટું લાગ્યું. તો બીજા દિવસે એ આવ્યા જ નહીં કે માં નથી આવું. એ ભાઈ એકલા આવ્યા પણ મને સમાચાર મળ્યા હતા કે આવી રીતે બેના વચ્ચે થયું છે. એટલે મને એમ થયું કે લાવ આજે શરૂઆતની બે લીટી વાંચીને પછી ચાલુ કરીશ. એટલે મેં પ્રવચન શરૂ કર્યું અને શરૂઆતની બે લીટી વાંચી. બે લીટી વાંચી કે તરત જ પેલા ભાઈએ ફોન કર્યો કે હાલ કે આજે મોક્ષ માર્ગ પ્રકાશક છે. એ બેન બાજુમાં જતા હતા, પાંચ મિનિટમાં દોડતા દોડતા આવ્યા. પણ મારે તો બે લીટી શરૂઆતની વાંચવાની હતી પણ આખા પ્રવચનમાં પાછું નામ નું આવ્યું. ક્યાં આજે મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પ્રવચન છે? એટલે શરૂઆતમાં બોલ્યા હતા તો કે હું નથી માનતી. કેસેટ સાંભળી ત્યારે માંડ માંડ નો ઝઘડો મચ્યો કે હા મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર હતો. બે વાક્ય બોલ્યા હતા. શબ્દ નો આગ્રહ છે. તત્વાર સૂત્રમાં ક્યાં લખ્યું? સમય સારમાં ક્યાં લખ્યું? પ્રવચન સારમાં ક્યાં લખ્યું? લોકો એના માટે તું કોનું ધ્યાન કરવા બેઠો કે હા કયો ધ્યાન? પ્રવચન સ્વ વાળો આત્મા. ઓલો કે હું યોગસાર વાળો આત્માનું ધ્યાન કરું છું. તો કે સમયસાર વાળો આત્માનું ધ્યાન કરું છું. જેને જેને જે રૂચિ એનું ધ્યાન કરવા બેસી ગયા. ધ્યાનનો વિષય તો સમય સાર પ્રવચન સાર બધું જ છે. એમના છે ને ઉતારી મૂકી દઈશ, આમ કરી મૂકી દઈશ. ભેગું કરેલું હતું ને ભેગું કરેલું એ મૂકી દે છે. આ એમ નથી કે જેને યાદ ન રહેતું હોય એમ કેતા હોય કે યાદ રાખવામાં કઈ ભલાઈ નથી. હો એ નથી કેતા. જેને 1500 શાસ્ત્રો યાદ રહી ગયા હતા અને બધી ગાથાઓ ને શ્લોક ને પાના નંબર સાથે યાદ રહી ગયા હતા એ તમને કહે છે કે આમાં કઈ નથી રાખ્યું. હવે અંદર માં આવી છે બસ. હે એવું છે. હવે અંતરમાં આવો કારણ કે તમારી પાસે એટલો સમય નથી અને તમારે એટલી રૂચિ પણ નથી, તમારે એટલી યાદ શક્તિ નથી. ખરેખર તો આ રૂચિ નથી એટલે આ બધું છે. યાદ શક્તિ નથી ને બધું. બાકી પહેલાના જમાનામાં આવું હતું ને, અકલંક ને નિકલંક ની સ્ટોરી તો સાંભળીએ છીએ. અત્યારે અહીંયા જેટલા બેઠા છે બધાની યાદ છે. બધાની એક જ ફરિયાદ હોય છે, જે મળે ને અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. બધાને યાદ રહી છે, બધું યાદ રહી છે. તમારે પત્તા રમતા હોય તો પત્તા બધું યાદ રહે કે નહીં? મારી પાસે કયા પત્તા આવ્યા છે, એની પાસે કયા ગયા છે, આની પાસે ક્યાં, બધું યાદ હોય છે. હમણાં પૂછ્યું હોય કે બતાવો તમે આજના પ્રવચનમાં શું વાત આવી, હે યાદ નથી રહેતું. પત્તા નું બધું યાદ હોય, 52 યાદ હોય. 52 ના લઈ ક્યાં છે એ પૂછ્યું તો યાદ ન હોય. આમ બધું યાદ છે. એક બેન છે, મારે જવું ને સત્સંગમાં જતો હતો, સત્સંગમાં જતો. મને કે ક્યાં જાવ છો? મેં કહું આમને ક્યાં જાઉં છું સત્સંગમાં, અહીંથી. એટલે કે ક્યાં ન જાઉં કે ફરિયાદ પેલા કરીએ કે મને યાદ નથી રહેતું કે હવે શું કરવું. ઘર પણ આવી ગયું, 80 વર્ષ થઈ ગયા, હવે બધું જવાનો ટાઈમ આવ્યો. હવે કે પણ કે હવે ક્યાં જાવ? મેં કહું પેલા બેન ના ઘરે. એના ઘરે જાવ છે, એના ઘરે ન જાવ કે 1983 સમય શિખર ની જાત્રા એ ગયા કે બસ ની સીટ માં બેસી ગયા હતા. મારી સીટ ઉપર એ બેસી ગયા, મારે પાછળ જવું પડ્યું એમ. 1983 ની વાત અત્યારે બોલે છે યાદ કરો, અને હમણાં 5 મિનિટ પેલા નું યાદ નથી. પછી એમ કે પેલા નું યાદ રહે છે, નવું યાદ નથી રહેતા. તમે બધા છે ને અકલંક છો, નિકલંક નહીં. અકલંક એટલે એક વાર યાદ રહેતું, નિકલંક ને બે વાર. એક વાર વાંચે ને યાદ રહી જાય અકલંક ને, નિકલંક બે વાર વાંચે યાદ રહી જાય. તમે બધા બે વાર નહીં એક વાર વાંચો ત્યાં યાદ રહી જાય એવા તમે બધા છો. ખાલી નીચા માન્યા છે. તમને કોઈ ગાળ ગઈ તમને યાદ રહી જાય છે કે આને ગાળ આપી હતી? બે વાર સાંભળવી પડી, એક વાર માં યાદ રહી ગઈ અને જિંદગી ભર યાદ રહી જાય છે. તમે બધા અકલંક છો, પણ યાદ રાખવું એ યાદ રહી છે, ન રાખવું એ નથી રહેતું. રૂચિ તેની છે એ અગત્યનું છે, તમારો રસ તેમાં છે એ અગત્યનું છે. અને અત્યારે ખરેખર એવું છે કે આ જમાનો એવો છે કે જેને ધર્મ કરવો છે એના માટે ગોલ્ડન ટાઈમ આવ્યો છે. પેલાના જમાનામાં કેવું હતું કે તમારે ક્યાંક બહાર જવું હોય ને તો રસ્તા તમારે એવી રીતે યાદ રાખવા પડતા કે આ ગલી કે આ ગલી કે આ ગલી બધું લખી લખી નકશો બનાવી નીકળવું પડતું કે ક્યાંથી ક્યાં વળવું છે. હાથમાં નકશો રાખવો પડતો બધું જોઈ જોઈને કે ક્યાં વળવાનું છે. કેટલું યાદ રાખવું, ફોન નંબર યાદ રાખવા હોય તો કેટલાના નંબર લખીને ડાયરી, આપણે ડાયરી રાખતા આપણે ફોનની, એમાં પછી જોવા પડે ને કેટલું કરવું પડે ને ક્યાં છે ને કયા પાને લખ્યો છે, ઉપર લખ્યો નીચે લખ્યો ને કેટલું ચેક કરવું પડતું, અને આપણે કેટલું યાદ રાખવું પડતું, પેલા કેટલું બધું કરવું પડતું. અત્યારે કે તમે રસ્તા યાદ રાખવાનું બંધ કરી દો, જીપીએસ માં તમને મળી જશે. નંબર યાદ રાખવાનું બંધ કરી દો, ફોન બુક ના અંદર તમે નામ નાખશો નંબર બધું આવી જશે, સીધો કોલે થઈ જશે, બધું જ થઈ જશે. કે તમારે કઈ યાદ નથી રાખવાનું. હવે જે તમે નકામું બધું સ્ટોર કરીને રાખ્યું તો એ તો યાદ રાખવાનું મટી ગયું. હવે જે ખાલી થયું ને થોડુંક, આ એમાં હવે તમે ચૈતન્ય નું ભરો. એટલે ચૈતન્ય નું ભરવા માટે કેટલું ખાલી કરી દીધું આપણને, આપણને કેટલી ફેસિલિટી આપી દીધી કે કશું તમારે યાદ રાખવાનું નથી. હવે એ બધું તો ટેકનોલોજી કે છે, અમે યાદ રાખી લઈશું. અને જો તમે તમારું હિત કરતા હો તો સદુપયોગ કરો. કૃપાળુ દેવ અહીંયા કે છે કે તમે આગ્રહના કારણે થઈને આ સ્વીકાર નથી કરી શકતા. સમય સારનો આગ્રહ અને પ્રવચન સારનો આગ્રહ અને એમાં સૂક્ષ્મ ભેદો બહુ છે. સમય સારમાં આત્મા છે, દ્રષ્ટિનો વિષય છે, દ્રષ્ટિ પ્રધાન છે, પ્રવચન સાર છે, એ જ્ઞાન પ્રધાન છે, એ જ્ઞાનની પર્યાયને બતાવવા વાળો છે, એના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. હવે એ બહુ સૂક્ષ્મ ભેદો છે પછી એક એક શાસ્ત્રમાં, પણ જ્યાં અંતરમાં જવાનું આવ્યું ત્યાં પછી આ બધામાંથી બહાર નીકળી ગયું. એટલા માટે કૃપાળુ દેવ કહે છે 6 પદ છે, 6 પદ 7 તત્વ છે. 6 પદ જે છે એ 9 તત્વ કહો કે 9 પદાર્થ કહો એ પણ છે, કારણ કે 7 તત્વોમાં 2 એડ કરીએ જોડીએ તો પુણ્ય પાપ છે. કૃપાળુ દેવે આ પુણ્ય પાપનું વર્ણન પણ કર્યું છે, આ પુણ્ય અને પાપનું વર્ણન પણ કર્યું છે. જે પુણ્યના કર્મ અને શુભ અને અશુભ, શુભના ફળમાં દેવાદી ગતિમાં જાય, અશુભના ફળમાં નરકાદી ગતિમાં જાય, આ પુણ્ય પાપ પણ આવી ગયું. એ 7 તત્વોમાં 2 તત્વ આ જોડાઈ ગયા તો 9 તત્વ થઈ ગયા. કોઈ વિષય એમાં બાકી નથી રહ્યો આ 142 ગાથાઓમાં. અને 7 તત્વોમાં 6 દ્રવ્ય પણ આવી જાય છે, અને 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. એટલા માટે 6 પદની અંદર 6 દ્રવ્ય આવી જાય છે. એટલે 6 પદ જે છે ને એ બીજું કઈ નથી, 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહો કે 6 પદના સમૂહને વિશ્વ કહો એક જ વાત છે. આ રહસ્ય છે એના છે. પેલું જીવ દ્રવ્ય, જીવ તો છે તે આત્મા છે, આત્મા નિત્ય છે, આ જીવ દ્રવ્યને બતાવે છે. કર્મ નો કરતા છે, કર્મ એ પૂતગલ છે, કર્મ પૂતગલ છે. અને કર્મ ગ્રહણ કરે છે જયારે આત્મા, ત્યારે કારમાણ વર્ગના આત્મા તરફ આવે છે ને. એ કેવી રીતે આવે છે, કોના નિમિત્તે આવે છે, ગતિ કરતી કે ધર્માસ્તિકાયના નિમિત્તે, અને આવતી જ નથી રહેતી, ચાલતી ચાલતી આવીને બંધાઈ જાય છે, રોકાઈ જાય છે આત્મા સાથે આવીને, તો અધર્માસ્તિકાયના નિમિત્તે. અને આ કર્મણ વર્ગનાને, કર્મને આત્માને રહેવા માટે જગ્યા કોને આપી છે ત્યાં, એ આકાશ દ્રવ્ય આપી છે. અને શું આ સંસારનો સંસાર રહે છે કે ના, આ સંસારનો સંસાર નહીં રહે. મોક્ષ પણ છે ને મોક્ષ નો ઉપાય છે, પરિવર્તન આવી શકે છે, કાળ દ્રવ્ય ના નિમિત્તે પરિવર્તન થઈ શકે છે. આ 6 દ્રવ્ય પણ 6 પદમાં ગર્ભિત છે. ખાલી થોડોક જો છે ને એટલા માટે આગ્રહ જો થોડો મટી જાય ને તો ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે. નાના નાના આગ્રહ ના કારણે તે કૃપાળુદેવ જે કહે છે, શબ્દ ના આગ્રહ ના કારણે તે આ દુનિયા શક્ય ને નથી પામી શકી. એટલે હું ઘણી વાર સાધકો ને કહું, આપણે શબ્દો ના અંદર એવા અટક્યા છીએ. એક ભાઈ ને મેં કીધું, એ જાનવર તો ખોટું લાગ્યું. અને પછી એમ કીધું, અરે શેર કેતે હો તો ખુશ થઈ ગયો. અરે વા, મને શેર કીધો. શેર માં જાનવર માં, મારે એને જાનવર કેવો તો, પણ એને શેર કીધું તો ખુશ થયો. શબ્દો કયા વાપર્યા છે અગત્યનું છે. દુનિયા શબ્દો માં અટકી છે, શબ્દો માં અટકી છે. અને શબ્દો જે છે બિલકુલ એવા છે. આ તત્વ એવું છે જે શબ્દો થી બિલકુલ પાર છે. ફેરિશ ની અંદર અલ્લાહ ના જે 100 નામ લખ્યા છે, જયારે મેં એનો અભ્યાસ કર્યો ત્યારે મને 100 નામ મળ્યા જ નહીં, 99 જ મળ્યા. બીજી વાર મેં ગણ્યા તોય 99, અને શરૂઆતમાં લખ્યું છે 100 નામ અલ્લાહના, અલ્લાહના 100 નામ. અને છેલ્લા પાના ઉપવાનું કોરું છે ત્યારે એની અંદર એ બતાવવા માંગતા હતા કે એ જે ખરેખર છે એ જ આ, કે જે લખી શકાય એવું નથી. લખ્યા કે તમે ગણશો તો 99 જ થશે, પણ તમે ક્યાં ક્યાં ગણવા જવાના? સમયસર વાંચવાનો ટાઈમ નથી, તો એ ક્યાં વાંચવા જવાનું? એમાં લખ્યું છે એમાં કોઈ નામ જ નથી. આપડે ગુજરાતીમાં છે ને કહેવત છે, એ તમે સાંભળી હોય ને, એટલે બોલે છે, હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરી તારા હજાર નામ છે, કયા નામે લખવી? ગમે તે નામે લખી નાખ. એટલા માટે આપણે ભગવાન ને ગમે તે નામે બોલાવીએ છીએ પરમાત્માને. અને એ યાદ રાખજો કે ગમે તે નામે તમે એ જ વ્યક્તિને બોલાવી શકો, ગમે તે નામે એ જ વ્યક્તિને બોલાવી શકો જેનું કોઈ નામ ન હોય. કારણ કે એક ભાઈ નામ રમેશભાઈ છે, હવે એને સુરેશભાઈ ન કહી શકું. જે નામ છે ને જેનું નામ હોય એને બીજા નામે ન બોલાવી શકાય, જેનું નામ ન હોય એને જ કોઈ પણ નામે બોલાવી શકાય. એટલા માટે તમે આત્મા કહો, પરમાત્મા કહો. આ છે આત્મા ના આવી રીતે 1,00,000 નામો છે. આપણું એક પુસ્તક છે, આત્માના 1,00,000 નામોનું કલેક્શન છે. ગુણાધિપતિ આત્મા કરીને પુસ્તકનું નામ છે, ગુણાધિપતિ આત્મા. 1,00,000 નામ આત્માના કલેક્ટ કરેલા છે. પેલા એનું નામ રાખ્યું હતું લક્ષાધિપતિ આત્મા, લખપતિ આત્મા, એમ લાખોપતિ આત્મા, પણ નામ બદલાઈ નાખ્યું. ત્યારથી આપણે અનિલ અંબાણી છે એની સાથે મારે મળવાનું થયું, અને મેં એને કીધું કે મેં એવું સાંભળ્યું છે તમે બહુ મોટા માણસ છો, લાખોપતિ છો. તો એનું મોઢું પડી ગયું, તમે લાખોપતિ છો આટલા મોટા. મારી બાજુ એક ભાઈ હતા, એને મારા પગ ઉપર આમ કર્યું, એ કીધું એમ નો કયો. મેં કેમ લાખોપતિ, લાખોપતિ માં અપમાન થોડું કર્યું, તમે અપમાન કરો છો એનું. એ અબજોપતિ હોય અને તમે લાખોપતિ છો તો એને ખોટું જ લાગે ને. એટલે પછી મને વિચાર આવ્યો કે અબજોપતિ ને લખપતિ કહીએ તો અપમાન થાય, તો આ લાખોપતિ આત્મા કહીએ તો એમાં લક્ષાધિપતિ એ આત્મા નું અપમાન થાય. એટલે નામ બદલાઈ નાખ્યું, ત્યાં લક્ષાધિપતિ નું કરીને ગુણાધિપતિ કરી નાખ્યું, ગુણાધિપતિ આત્મા. પણ એમાં 1,00,000 નામ આત્માના છે, 1,00,000 નામ છે, એને કોઈ નામ નથી. આ બધા શબ્દો ના આગ્રહો છે એમાંથી પાર થાય. આ 6 પદ જે છે એ 6 પદ માં 7 તત્વ છે, 9 તત્વ છે, 9 પદાર્થ છે, 6 દ્રવ્ય છે. કર્મ થિયરી આખી આવી ગઈ કે કર્મ ના મોહ ની કર્મ ને દર્શન મોહ ને ચારિત્ર મોહ ને ભેદો બધા અંદર આવ્યા. છેલ્લા છે ને, परम कृपाळु देवे, कोई अन्य मत नी टीका के निंदा कर्या विना सत्य स्वरूप ने प्ररूपित कर्यु छे। कारण के बीजा ने हीन करीने नीचा पाड़ीने पोताने क्यारे पण महान न बनावी शकाय। जेम तमे जाणता हशो के इंग्लैंड ना राजाए एक व्यक्ति ने कहू के तमारे राजदूत थई ने फ्रांस जवानू छे इंग्लैंड तरफ थी इंग्लैंड ना एम्बेसेडर बनी ने तमारे फ्रांस जवानू छे। अने जे व्यक्ति ने तेना राजाए एम्बेसेडर ना रूप मा फ्रांस जवानू कहू, ए व्यक्ति ए राजा ने कहू के मने फ्रांस नहीं मोकलो। कारण के त्या फ्रांस मा इंग्लैंड ना लोको नो बहु विरोध थाय छे, अने मने त्या लोको मारी नाखशे, मारू गळू कापी नाखशे अने मने मारी नाखशे। एटले राजा ने कह्यु, राजा नु नाम हतुं मूर, मूर ने कह्यु के मने न मोकलो, मारा बाल बच्चा ने छोकरा ने छैया पत्नी बधा नो विचार करो, त्या मारू गळू कापी नाखशे। कारण के त्या फ्रांस ना लोको नो बहु विरोध थाय छे, इंग्लैंड ना लोको नो फ्रांस मा बहु विरोध थाय छे। राजाए कह्यु के मारो आ हुकम छे के तमारे फ्रांस जवानू छे, अने तमे चिंता नहीं करो, जेवा मने समाचार मळशे के फ्रांस मा तमारू गळू कापी नाख्यु, अमे अहिया इंग्लैंड मा हजारो फ्रेंच लोको ना गळा कापी नाख्यु, जेवा अमने समाचार मळ्या। पण ए व्यक्ति ए आ राजा ने कह्यु, ए वात तो साची કે ત્યાં મારું ગળું કાપી નાખ્યું અને અહીંયા તમે પછી હજારો ના ગળા કાપી નાખ્યા, પણ એમાંથી એકય ગળું કપાયેલું એવું પડ્યું હશે કે જે મારા શરીર ઉપર ફિટ થઈ જાય? હું તો ગયો ને ગયો, એ તો ગયો, પછી તમે હજારો ને અહીંયા કાપી નાખો, પણ મારું તો મર્યા પછી મરી ગયો, પછી શું? એનું કહેવાનું મતલબ એ હતો કે હજારો ને મારીને પણ તમે એક ને નવું જીવન નથી આપી શકતા। એવી રીતે તમે અહીંયા હજાર લોકો બેઠા હોય, તમે એને નીચા પાડો, તમે એની ટીકા કરો, તમે એને નિંદા કરો, તો તમારામાં કઈ પ્રાપ્ત નથી કરી શકતા। પોતાનામાં કઈ પ્રાપ્ત કરવું હોય તો બીજાને નીચા પાડીને નહીં, પોતાનામાં કઈક અનુભવ કરીને પોતાને મહાન બનાવી શકાય છે, બીજાને નીચો કરીને નહીં। એટલા માટે આ જાગૃતિ રહી, દ્રષ્ટિમાં એ બની રહે કે કોઈની લાઈનને મારે નાની નથી કરવી। નિરંતર આપણી વૃત્તિ ને બેહોશી વાળું જે જીવન છે, બેહોશી વાળું જીવન જ આપણું આવું છે કે આપણને એવા પ્રકારે જ છે, કોઈ લાગતું વળગતું નથી, પણ કોઈ વૃત્તિ એવી એવું થશે। કાલ ગુસ્તાવ જંગ થયા, એક વાર પાગલખાનાની મુલાકાતે ગયા હતા, અને પાગલખાનાની મુલાકાતે ગયા અને ત્યાં પાગલો વાતચીત કરી રહ્યા હતા। એક પાગલ બીજા પાગલ સાથે વાત કરે છે, બીજો પાગલ પહેલા પાગલ સાથે વાત કરે છે। એને ધ્યાનથી સાંભળ્યું, કાલ ગુસ્તાવ જુંગે બે ધ્યાનથી સાંભળ્યું, પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે બંને પાગલો જે વાત કરી રહ્યા હતા એની વાતચીતમાં, બે ની વાતચીતમાં કઈ સંબંધ જ નતો। એક વાત કરતો હતો અને બીજો ચૂપ રહેતો હતો, બીજો વાત કરે ત્યારે પેલો ચૂપ રહેતો હતો, પણ કઈ કનેક્શન રહેતું નહીં બે ની વાતમાં। એ જુંગે એ બે પાગલો ને પૂછ્યું કે તમારી વાતમાં કઈ સંબંધ નથી દેખાતો, પણ તમે વાતો ક્યારના કરી રહ્યા છો, કેમ? એટલે બે પાગલો એ કીધું કે શું સમજ્યા છે તમે અમને બંને ને? અમને વાતચીત નો નિયમ ખબર છે, અમને વાતચીત નો નિયમ ખબર છે, ખબર છે કે એક બોલતું હોય ત્યારે બીજા એ ચૂપ રહેવાનું છે, બીજો બોલતો હોય ત્યારે પેલા એ ચૂપ રહેવાનું છે. વાતચીત ના નિયમ ની અમને ખબર છે. અને દુનિયામાં આજ તો થઈ રહ્યું છે, તમે જયારે કોઈની સાથે વાતચીત કરતા હોય છે ત્યારે સામો વાળો સાંભળે છે, એ સાંભળી જશે, આ વાતચીત કરી રહ્યા છે. તમે કોઈ સંબંધ જ નથી તમારા સાથે ને તમારો એની સાથે, તમને વિચારે નથી આવતો કે આ સાંભળતો હશે ને એને શું થતું હશે. તમે જયારે બોલવા માટે એવા લાગી જાઓ છો ત્યારે તમને ધ્યાન જ નથી રહેતું કે સામા વાળો સાંભળતો હશે કે નહીં આ વાતને. કંટાળો આવતો હોય, બોર કરતા હો કોઈને, તમે બોર કરતા હો. ઘણી વખત તમે કહો છો કે આ ભાઈ પાસે મારે જવું નથી, કેમ? કારણ કે બોર બહુ કરે છે, એ બહુ બોર કરે છે, બહુ બોર કરે છે, એટલે બોલ 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 કરતા હોય, બહુ બોર કરે છે. બહુ બોર કરે છે નો મતલબ કે મને બોલવાનો મોકો નથી આપતા કે હું એને બોર કરી શકું. જે મને બોર કરવાનો મોકો ન આપે ને, આપણે એમ કહી દઈએ છીએ કે આ માણસ બોર કરે છે. વિકલ્પો ને વિકલ્પો થી આ બધું ચાલતો રહે છે. આનું આમ કરીશ, આનું આમ કરીશ, આનું આમ કરીશ, આનું આમ કરીશ, આનું આમ કરીશ. એટલા માટે અહીંયા કહ્યું શબ્દ નો આગ્રહ છૂટતા જ સત્યની રૂચિ જાગે છે. લોકોને જીતવું છે, પામવું નથી. હાર અને જીતમાં જીતવું છે. હું જીતી જાઉં, હું જીતી જાઉં. અને જ્ઞાની કહે છે કે અમારું ધ્યેય જીતવાનું નથી, અમારું ધ્યેય પામવાનું છે, અને પામવા કરતા પણ અમારું ધ્યેય ઓળખવાનું છે. સદગુરુનું આ જ કાર્ય છે. સદગુરુનું કાર્ય સમજાવવાનું ઓછું છે ને દેખાડવાનું વધારે છે. સદગુરુ દેખાડે છે, સદગુરુ એ આદર્શ છે ને, પરમ કૃપાળુદેવ આપણા આદર્શ છે. તમે ટાવર જોયો હોય રસ્તા ઉપર, ટાવર પર ઘડિયાળ હોય છે, ગામડાઓમાં પણ હોય, શહેરોમાં હોય, લોકો ત્યાંથી નીકળતા હોય અને એ લોકો જે નીકળે છે એ નીકળતા લોકો એ ટાવર ને દેખે છે અને પોતાની ઘડિયાળ ને સેટ કરે છે એ ટાવર ની ઘડિયાળ ની સાથે. જો એ ટાવર ની ઘડિયાળ જ ખોટો ટાઈમ બતાવતી હોય તો બધાનો ટાઈમ ખોટો હશે. અત્યારે આ સદગુરુ નો યોગ દુર્લભ થઈ ગયો છે. સદગુરુ એ ટાવર છે, અહીંયા તો બધા ખોટી ઘડિયાળ લઈ લઈને ફરે છે અને એની ઘડિયાળ સાથે લોકો પોતાની ઘડિયાળ સેટ કરે છે, મેચ કરે છે. અને તમે જોયું હશે કેટલાય મોટા મોટા ટાવરોની ઘડિયાળો અત્યારે બંધ પડેલી હોય છે. એટલા માટે ભૂલેલો બીજાને શું માર્ગ બતાવશે. મને એક ઘટના સ્મરણમાં આવે છે કે આફ્રિકાના સેરેંગેટીના જંગલમાં આવું થયું. એક વ્યક્તિ 7 દિવસથી ભૂલી પડી હતી. 7 દિવસથી ભૂલી પડેલી વ્યક્તિ કંટાળી થાકી ત્યારે વિચાર કરે છે કોઈ મળી જાય. ત્યાં તે એક સજ્જન સાથે એની મુલાકાત થઈ, જે સજ્જન ઝાડના છાયા નીચે બેઠા હતા. આ વ્યક્તિએ તરત જ સજ્જનને જઈને કીધું કે ભાઈ 7 દિવસનો ભટકેલો છું, રસ્તો બતાવો, મને મને રસ્તો બતાવો બહાર નીકળવાનો. અને સજ્જને કીધું કે હું 14 દિવસનો ભટકેલો છું, પણ આ 7 દિવસના ભટકેલાને મજા આવે છે, શાંતિ લાગે છે. શાંતિ એટલે લાગે છે કોઈક તો મળ્યું, કોઈક તો મળ્યું. તમે એની પાસે મોક્ષનો માર્ગ પૂછવા ગયા હતા જે પોતે જ ભટકી રહ્યો છે, પણ તમને સાંત્વના લાગે છે, શાંતિ લાગે છે. આંધળાની પાછળ આંધળાની દોડ લાગી છે. તમે ઘણી વાર જોવો છો આંધળાના ખંભા ઉપર બીજો આંધળો હાથ રાખતો હોય,
એની પાછળ ત્રીજો આંધળો ખંભા ઉપર હાથ રાખતો હોય, આવી રીતે આંધળાઓની લાઈન લાગી હોય. પણ ગમે સાંત્વના પહોંચે કે સારો કોઈક તો છે, કોઈક તો છે, કોઈક તો છે. સદગુરુની ઓળખાણ કરો. આંધળો આંધળાના ખંભા ઉપર હાથ રાખીને ફરે છે. સદગુરુથી ઓળખાણ કરો. તમે તમે અત્યાર સુધી માર્ગ એને જ પૂછો જે માર્ગ ને જાણતા જ નતા. તમે કપડા જોઈને માર્ગ પૂછો કે સાદા કપડા વાળા કોણ, મહારાજ ના કપડા વાળા કોણ, મહારાજ સાહેબ ના કપડા પહેર્યા છે, સફેદ પહેર્યા છે, ટોપી પહેરી છે, દાઢી વધારી છે, જટા રાખી છે, વાળ વધારેલા છે, મુંડન કર્યું છે, બહાર નું જ જોયું. રસ્તા ઉપર તમારી ગાડી ખરાબ થઈ હોય તો તમે એને નથી શોધતા કે સફેદ કપડા વાળો કોણ નીકળે છે. ગાડી ખરાબ થઈ હોય તમે એને નથી પૂછતા જેને દાઢી વધારેલી હોય કે જેને જટા વધારી હોય કે જેને સાદા કપડા પહેર્યા હોય. તમે એને પૂછો છો જે ગાડી નો જાણકાર હોય. આત્માની અનુભૂતિ તમે એને પૂછો જેને આત્માને જાણ્યો છે. તમે કપડાને ન દેખો, તમે બારના રૂપરંગને ન દેખો. ઘણી વાર સાદા કપડા વાળો જો ગાડીને હાથ લગાડે તો આપણે કહીશું ભાઈ એ હાથ નો લગાડતો, આવડે છે કે નહીં કઈ, તું ના પાડી દઈએ છે. આ પૃથ્વી પર આવું થઈ ગયું છે. લોકો પોતાની આંખ નું ઓપરેશન આંધળા પાસે કરાવવા જાય છે જેને પોતાને જ આંખ નથી. અને ઓપરેશન થઈ શકતું તું સહેલાઈથી એ પણ બહુ દુષ્કર બની જાય છે. કારણ કે એની પાસે ગયા છે એટલા માટે. બધા જ એક જ હોડીના યાત્રી મળશે આ કાળમાં, એટલે બચીને રહેજો. એક જ હોડીના યાત્રી છે. હું સદાય આ વાક્ય કહું છું, એક જ હોડીના યાત્રી છે. ઇન્સ્પેક્ટર નો દાખલો આપીને સ્કૂલમાં સવાર સવારમાં જ એક ઇન્સ્પેક્ટર નું આગમન થયું. ઇન્સ્પેક્શન લેવા માટે આવ્યા અને ઇન્સ્પેક્ટરે કહ્યું કે પ્રિય વિદ્યાર્થીઓ, મારી પાસે સમય ઓછો છે, હું તમારું ઇન્સ્પેક્શન લઉં છું. ટીચર પણ ઉભા હતા, ઇન્સ્પેક્ટર આવી ગયા હતા અને ઇન્સ્પેક્ટરને કહે છે કે હું તમારું ઇન્સ્પેક્શન લઉં છું. આ ક્લાસરૂમમાં જે શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થી ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવતા હોય રેન્ક ઉપર, એ અહીંયા આવીને બ્લેક બોર્ડ ઉપર અહીંયા આન્સર લખી જશે. તો ફર્સ્ટ રેન્ક ઉપર આવવા વાળો વિદ્યાર્થી આવશે. ઇન્સ્પેક્ટરે ક્વેશ્ચન લખ્યો, એક પહેલો વિદ્યાર્થી આવ્યો, બીજો ક્વેશ્ચન લખ્યો, બીજો વિદ્યાર્થી આવ્યો, ત્રીજો ક્વેશ્ચન લખ્યો અને ત્રીજો વિદ્યાર્થી આન્સર આપીને બેસવા જતો હતો કે તરત જ ઇન્સ્પેક્ટર એને પકડી લીધો. કે બોલે તો તું એ જ છો ને જે પહેલા નંબર ઉપર આવ્યો તો આન્સર આપવા માટે? તો કે હા. તો કે બીજી વાર કેમ આવ્યો તું, ચીટિંગ કર્યું ને? તો કે ઇન્સ્પેક્ટર સાહેબ કે એમાં એવું છે ને, ત્રીજા નંબર ઉપર અહીંયા જે રેન્ક ઉપર આવે છે ને એ છોકરો આજે નથી આવ્યો, એ ક્રિકેટની મેચ જોવા ગયો છે અને મને કહી નહીં ગયો છે કે મારી બદલીમાં તું અહીંયા આવી જજે ને આન્સર આપી દેજે. ઇન્સ્પેક્ટરને તો ગુસ્સો આવી ગયો કે આ શું ચાલી રહ્યું છે અહીંયા. એટલે ઇન્સ્પેક્ટરે ટીચરને જોયું કે હું અહીંના સ્ટુડન્ટને નથી ઓળખતો, પણ તમે તો ઓળખતા હો ને, તો તમારે જયારે આવ્યો ત્યારે સ્ટોપ કરી દેવું જોઈએ, તું બેસી જા, આ તો હું ઓળખી ગયો એને, તમે કેમ ન ઓળખો? તો ટીચરે કીધું કે માફ કરજો કે હું આ ક્લાસનો ટીચર નથી, હે, હું બાજુના ક્લાસનો ટીચર છું, આ ક્લાસના ટીચર ક્રિકેટની મેચ જોવા ગયા છે. કે આ શું ચાલે છે સ્કૂલની અંદર? એટલે શિક્ષક ઉપર એટલો ગુસ્સો કર્યો, બધા વિદ્યાર્થીઓ રડવા માટે આમ આંખમાં આંસુ આવી ગયા કે આજે શિક્ષકની નોકરી જવાની, સાહેબની નોકરી જવાની, કારણ કે ગુસ્સામાં છે. પછી ઇન્સ્પેક્ટર સી રેવન બધા કે ચૂપ થઈ જાવ, ઇન્સ્પેક્ટર બધાને કે ચૂપ થઈ જાઓ, હવે આજે કે હું તમને માફ કરી દઉં છું, આ તો સારું થયું, અસલી ઇન્સ્પેક્ટર ન આવ્યા, એ ક્રિકેટની મેચ જોવા ગયા છે. એ કહીને ગયા છે કે તું જે આવજે આજે મારે ક્રિકેટની મેચ જોવાની. નીચેથી લઈને ઉપર સુધી બધે જ ખોટું 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 છે. તમે જેને માર્ગ પૂછવા ગયા હતા તમે ખોટા હતા અને જેને પૂછવા ગયા એ ખોટા છે. એમાં તો ભટક્યા છે. એક જ હોડીના યાત્રી છો. આ સુધી તમે વિચાર જ નથી કર્યો. પરદેશમાં એક જગ્યાએ હું યાત્રા કરતો હતો ત્યાંની મને ઘટના અત્યારે સ્મરણમાં આવી રહી છે. રસ્તા પરથી યાત્રા કરતો હતો, એ યાત્રા કરતા રસ્તામાં મેં જોઈ એક દુકાન, રસ્તા ઉપર વેચાતું હતું બધું દંત મંજન પાવડર, હોય ને દાંત નો સાફ કરવાનો દાંત નો પાવડર વેચવા એક કાકા દેખાતા, અને કાકા દાંત નો પાવડર વેચતા હતા. તો મેં જોયું તો હું ચોકી ગયો, એટલા માટે કારણ કે દાદા, એ દાદા જે હતા એ દાદા ને તો એક દાંત જ નતા. એટલે મેં કીધું કે દાદા તમે દંત મંજન વેચવા બેઠા છો પણ તમારે તો એક દાંત જ નથી, તમે તો વાપરતા જ નહીં હોવ. એટલે કે એવું જરૂરી થોડું છે? આ દુનિયામાં એવા ઘણા પુરુષો છે જે સાડી પહેરતા નથી પણ સાડી વેચે તો છે. એટલે એની વાત મને ઇન્ટરેસ્ટિંગ લાગી, એટલે હું ત્યાં ઓટલો હતો ઓટલા ઉપર બેસી ગયો. મારી સાથે અમારા કોઓર્ડિનેટર હતા, મને કે આ જગ્યા ઉપર શું કામ બેઠા? દેખો આ તો બહુ મોટા જ્ઞાની લાગે છે, બેસવા દો કીધું. અને એ કાકા એ જે વાત ચાલુ કરી મને ઇન્ટરેસ્ટિંગ લાગી, એમણે એક વાત એવી કીધી બહુ અદભુત હતી. એમણે કહ્યું કે તમને એક વાત તો કે અહિયાં જે લોકો આવે છે એ લોકો પોતે તે પોતાના દાંતની એવી પીડા લઈ લઈને આવતા હોય છે કે એની પાસે ટાઈમ ક્યાં છે મારા દાંત જોવાનો? દાંત ને જોવા માટે એની પાસે વિચારે નથી આવતો, એ પોતાની પીડામાં એટલા હેરાન થઈ રહ્યા છે. ખરેખર આવું છે, તમે જયારે પણ ગુરુ પાસે ગયા છો તમારી પીડા લઈને, ત્યારે તમને યાદ જ નથી આવતું કે જે ગુરુ મને જ્ઞાન આપી રહ્યા છે એ જ્ઞાન ગુરુના જીવનમાં કેટલું અપનાવેલું છે. કારણ કે તમે તમારા જ દુઃખથી એટલા પીડિત છો કે ટાઈમ જ નથી મળતો એ જોવાનો. એટલા માટે અહીંયા કહે છે કૃપાળુ દેવા સાર સમજાવ્યો છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. ત્યાંથી શરૂઆત આવી રીતે કરી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા છે, આત્મા નિત્ય છે. આપણે પેલા જઈએ દુકાને, જઈએ દુકાને, જઈને પેલા પૂછીએ આ વસ્તુ છે ભાઈ તમારી પાસે, દુકાન વાળો કે આ છે, પછી જોતા હોઈએ, પછી આપણે પૂછીએ કે આની ગેરંટી વોરંટી કઈ છે, કેટલી તક છે, જે 5 વર્ષ 10 વર્ષ. પેલા શિષ્ય પૂછે છે શું આત્મા છે? સદગુરુ કે હા આત્મા છે. કેટલો તક છે? તો કે નિત્ય છે, પરમાનન્ટ તક છે. એની ગેરંટી ખરી કે આ છે એ નિત્ય છે, આત્મા છે, આત્મા નિત્ય છે, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખો કે એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કરે, વિવેક પૂર્વક વિચાર કરે, શાંત ભાવે જો કરે, તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વ અંતર આત્માની અનુભૂતિ, આત્મજ્ઞાન ની પ્રાપ્તિ માટે જે સિદ્ધાંત ને સમજવા જરૂરી છે એ સિદ્ધાંત નું જ્ઞાન સહેજે થાય છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર માં જે આ રહસ્ય સમજાવ્યા છે એ બહુ અદભુત છે. જે લોકો એમ કે છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર માં કૃપાળુ દેવ અવ્યવહાર ની વાત કરી, કર્મ નો કરતા, કર્મ નો ભોગતા, કર્મ નો કરતા ભોગતા કયો પણ નહીં. કૃપાળુ દેવે આ પણ કહ્યું છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એ કોઈ ચૈતન્ય નો ઘનપિંડ એ કઈ કરતા ભોગતા નથી. પછી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ થાવ, એ ચૈતન્ય નો ઘનપિંડ કહ્યો છે. ઘન શબ્દ બહુ પ્રિય શબ્દ છે મને, ઘન GHANA. હમણાં હું ટોગો હતો, વેસ્ટ આફ્રિકાના ટોગો દેશમાં, અને 116 દેશ પૂરા થયા હતા અને ત્યારે મારી પાસે મારે ઘાના જવાની ઈચ્છા હતી અને આ ગાથા મને બહુ યાદ આવતી હતી, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, આત્મ ઘન. અને ઘન નો જે સ્પેલિંગ છે GHANA અને ઘાના નો સ્પેલિંગ છે GHANA એક છે. વિઝા નતા, મને એમ કે ઇમિગ્રેશન ઓફિસર ને કહી કે ભાઈ ઇન્સ્ટન્ટ મને જવા દો અંદર, એને જવા દીધા બોર્ડર ઉપર. કૃપાળુ દેવ કારણ કે 117મો દેશ છે આ ઘન ઘાના, અને આત્મસિદ્ધિ શાસ્ત્ર માં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે ને એ 117મી ગાથા છે. સહજ યોગ થઈ ગયો, 117મી ગાથા ઘન છે અને ઘાનામાં 117મા દેશમાં જવાનું છે શુદ્ધ બુદ્ધ, અને અંદર થઈ ગયું જવાનું ત્યારે હોર કે પાકું ઘન જ છે હવે તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. કસાઈની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસુ છે જિજ્ઞાસુ શબ્દ પણ બહુ પ્રિય શબ્દ જિજ્ઞાસુ તમે જિજ્ઞાસુ છો તમે પોતાને પૂછો જી એટલે જીવ છે જિજ્ઞાસુ જી એટલે જીવ જ્ઞા એટલે જ્ઞાન અને સુ એટલે સુખ જે જીવને જ્ઞાન સ્વભાવના માધ્યમથી સુખી થવાની ભાવના હોય એ જિજ્ઞાસુ છે જ્ઞાનના માધ્યમથી જેને સુખી થયું છે એ વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા સર્વ આત્મિક જ્ઞાનના આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા આ વિચાર જ અનુભૂતિનું કારણ થાય છે સાર સાર ગ્રહણ કરી લીધું છે એટલા માટે જ આ કહ્યું સાત તત્વના નામ બોલતા પણ જેને ન આવડતા હોય એવી ચકલી એને પણ આત્માની અનુભૂતિ થઈ શકે છે અને શું શું કરતી હોય તો હોય શકે એ આત્માના માટે તે બોલતી હોય અંદરનો ભાવ એને પકડમાં આવી ગયો છે વાણી આપણા જેવી ભલે ન બોલતી હોય આ કૃપાળુ દેવે આ પદમાં છ પદનું વર્ણન કરી છ પદનું મૂળ આ છ શંકાઓ છે જે ક્વેશ્ચન માર્ક બધાની આગળ કર્યા છે હું કોણ છું એમાં ક્વેશ્ચન માર્ક છે ક્યાંથી થયો ક્વેશ્ચન માર્ક છે આ બધા ક્વેશ્ચન માર્કના જે આન્સર્સ જે છે એ બધા છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે એટલા માટે આ હજારો શાસ્ત્રનો સાર આમાં અંદરમાં છુપાયેલો છે સમય આપણી પાસે બહુ ઓછો છે નહીં તો વિચાર વિવેક એ બધા પાછળ શું અંતર છે વિચાર અને વિવેક એ કેવા કેવા પ્રકારે છે એમાં વિનયનું શું સ્વરૂપ છે આ જ્ઞાનની પર્યાય છે વિનય ચારિત્રની પર્યાય છે એ કેવી રીતે એમાં ઘટિત થાય આ બધું એના ઉપર ચર્ચા કરે પણ ક્યારેક જો સમય મળશે તો ચર્ચા કરીશું અત્યારે આપ સમક્ષ પરમાત્મા હોય અત્યંત વિનયવાન પૂર્વક એકાગ્રતા પૂર્વક સાંભળ્યું અને અમૂલ્ય તત્વ વિચારનું મૂળ એવું જે આ ચોથું પદ કે જેમાં જીવથી લઈને મોક્ષ સુધીની યાત્રા કેવા પ્રકારે પાર થાય એની વિધિ અહીંયા સમજાવી છે હવે અંતે પરમ કૃપાળુ દેવ અંતિમ સંબોધન કરતા અંતિમ શિક્ષા આપતા જે અંતિમ પદમાં કથન કરે છે એના ઉપર આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ હવે ચર્ચા કરીશું આ સમસ્ત પરમાત્માઓ એકાગ્રતા પૂર્વક સાંભળે મને સત્સંગનો અવસર આપ્યો એ બદલ આ સમસ્ત પરમાત્માઓને પ્રણામ કરું છું કર્મના ઉદય પર દોષ નાખવો એ યોગ્ય નથી તમને પત્તાની રમત ખબર હશે કે એમાં 13 તેર પત્તા ચાર જણા ને વેચી દીધા. તેર જ હોય છે, કેવું
જોઈએ,
તેર હોય, તેર તેર પત્તા વેચી દીધા. હવે એવું પણ બને કે ઘણી વાર કોઈને સારા પત્તા મળ્યા હોય અને કોઈને ખરાબ પત્તા મળ્યા, અને એવું બને કે સારા પત્તા વાળો હારી જાય અને ખરાબ પત્તા વાળો જીતી. સારા પત્તા વાળાને રમતા ન આવડે તો હારી જાય, અને ખરાબ પત્તા વાળાને રમતા આવડે તો જીતી જાય. તમારા કર્મ ના ઉદય ખરાબ આવ્યા હોય પણ જો તમને રમતા આવડે તો તમે જીતી જશો, અને તમારા કર્મ ના ઉદય ગમે એટલા સારા હશે પણ તમને જો જીવતા નહીં આવડે તો હારી જશો. તમે એક કળા ને શીખી લો કે જાગૃતિ કેવા પ્રકારે રાખવી, એને તમે વધાવો, એ ઘટના થી તમે દૂર ન ભાગો. તમે જાગૃતિ નથી રહેતી, નથી રહેતી એટલા માટે, કારણ કે તમે પાણી આવે ત્યારે પાર બાંધવા જાવ છો. તમે પહેલેથી પ્રિકોશન નથી રાખ્યું, એ ઘટના ઘટે એની પહેલા તમે તૈયાર નતા. હું એટલા માટે જ સદાય કહું છું કે મૃત્યુ જે છે એ મૃત્યુ જીવનની પરીક્ષા છે, અને મોટા ભાગે લોકો પરીક્ષા ટાઈમે વાંચવા બેસે. પરીક્ષા હું એક્ઝામ પર આપતો હોઉં છું કે એક્ઝામિનેશન હોલમાં એક સ્ટુડન્ટ છે, હાથમાં ચોપડી છે અને આમ વાંચે છે, એટલે સુપરવાઇઝર આવી ગયા આન્સર કોપી ક્વેશ્ચન પેપર બધું લઈને, અને કહ્યું ચલો વિદ્યાર્થીઓ જેની જેની પાસે નોટબુક કઈ રાખ્યું હોય બધું જ મૂકી દેજો, અહીંયા બહાર મુકાવી દે, અલગ મુકાવી દે. એમાં એક છોકરો હતો, છોકરો આમ વાંચતો હતો. એ કે સર કે એક મિનિટ વાંચી લો. કે હવે શું વાંચવાનું છે અત્યારે, કે વાંચી લો. ખરેખર તો મનોવૈજ્ઞાનિક એમ કે છે કે એક્ઝામ ના ત્રણ કલાક પહેલા વાંચવાનું બંધ કરી દેવું જોઈએ, પણ આનું ઉલટું છે. આ ત્રણ કલાક પહેલા ચોપડી ખોલે છે, આખું વર્ષ નથી વાંચ્યું. જેને આખું વર્ષ નથી વાંચ્યું છેલ્લી ઘડીએ પરીક્ષામાં આવા હાલ થાય છે. તમારે ઘટના ઘટે ને ત્યારે તમે જાગૃત રહેવાની વાત કરો છો. જ્ઞાની કે અમે જાગતા જ રહીએ છીએ એટલે ઘટનાના કાળે અસર નથી થતી. આ અભ્યાસ એવા પ્રકારે કરવો. હા,
આપણે જ્યાં
પામ્યો